आनंदमूर्ति श्री कृष्ण ततएव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकत्वतः ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणा नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वोपरि सर्वावतारे श्री स्वामी नारायणाय भगवते नमो नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय प्राणाधार प्राणप्रिय प्रियवर सुखकर दुखहर श्री घनश्याम महाराजाय नमः। एकाकी वनवासी कांद फूल फलासी महाकरुणा निधान श्री नीलकंठ वर्णी राजाय नमः। सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमः। आदि गुरवे सद्गुरु वर्याय महासमर्थाय अखंड हरि रूप निमग्नाय साधु सेवकाय श्री गोपालानंद स्वामी ने नमो नमः। साधुता मूर्ते हरि गुरु तुल्य श्री मुक्तानंद स्वामी ने नमो नमः। पंडित प्रवर नित्यानंद मुनय कविवर ब्रह्मानंद स्वामी ने सदगुरु गुणातीतानंद स्वामी ने सुखानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने भयात्मानंद स्वामी ने सिद्धानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सदानंद स्वामी ने आनंदानंद स्वामी ने इत्यादि सर्व हरि समर्पित परमहंसेभ्यो नमो। मोक्षदातृ गुरुवर्य श्री राधारमण स्वामी ने भक्तरा दादा खाचरे भ्यो नमो। प्रगट सद्गुरु भ्यो नमो। सर्व सद्य हरि भक्ते भ्यश्च नमो।
विक्रम संवत 2073 भादरवा वद चौथ पांचम भेळू छे। आज रविवार तारीख 10/9/2017 कुंडल धाम भजन हॉल में आप सब कोई नु स्वागत छे। वाला भक्तों पांचम नो आज क्षय छे। आज पांचम नु श्राद्ध छे। આપણે બધાએ આજની આ રવિસભામાં શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સારની કથા આગળ સાંભળશું। મહારાજ નાગડકામાં છે। સંધ્યા આરતી બાદ શ્રીહરિએ ઊભા થઈને પોતે તાળી પાડી જહાજી વાર ધૂન બોલાવી મસ્ત બની જઈને. ત્યારે ગ્રંથકાર એવું નોંધે છે,
હરિ હરિ જન મે જય સો ભાવા, તૈસો હોત હે આપ સ્વભાવા, મુખ કી શોભા કરીએ જૈસી, મુકુર મે ભાસત હે તૈસી.
અદભુત ચોપાઈ છે. જો કોઈને આ વાત પકડાઈ ગઈ તો તત્કાળ મુક્ત થઈ જાય માણસ. ભગવાન અને ભગવાનના ભક્તોમાં જેવો ભાવ જીવ રાખે છે તેવો એનો સ્વભાવ થઈ જાય છે. મનોવૈજ્ઞાનિક વાત છે, આનો નિયમ છે. નિયમ એક ને એક બે જ થાય ઓટોમેટિકલી, એટલે કે આપોઆપ એમ થઈ જ જાય. આપણે જેવા થાવું હોય ને એવો ભાવ આપણે ભગવાનને ભગવાનના ભક્તોમાં રાખવો, જેવો ભાવ રાખીશું એવા એની મેળે થઈ જઈશું. જેવો ભાવ એવા થાવ, ટોકું હાવ, જેવો ભાવ એવા થાવ. સારો તો સારા, ખરાબ તો ખરાબ. માત્ર ભાવનાથી આપણું બહુ મોટું કામ થઈ જતું હોય તો ભલા ભાવના નિમ્ન શા માટે કર્યા કરીએ છીએ? નિમ્ન થવા જ ને. આપણે જો ઉચ્ચ થવું હોય, મહાન થવું હોય, બ્રહ્મ થવું હોય, ધામ થવું હોય, મહામુક્ત થવું હોય, જેને અનાદિમુક્ત કહીએ છીએ, તો આ બધા બેઠા એમાં એવો ભાવ કરીએ કે બધા અનાદિમુક્ત જ છે. બધામાં એવો ભાવ કરીએ, સાવ સહેલું મહાનાદિ મુક્ત થવા માટેનું આ સાધન છે. હાવ હેલું, પાય પૈસો ખર્ચવો નહીં, વ્રત તપ કાંઈ કરવા નહીં, ચારધામની જાત્રાએ જવું નહીં, આ બેઠા બેઠા બધાની વચમાં બેઠા બેઠા એ દૂધપાક પૂરી ખાઈને લહેર કરતા કરતા અનાદિમુક્ત થઈ જવાય, થઈ જવાય, થઈ જવાય. તાંબાને પત્રે લખી લેવું એટલે લખી લો, થઈ જવાય. ફરે જ નહીં, આ ચોપાઈ ખોટી પડે જ નહીં. આ થોડી ખોટી પડે ચોપાઈ, આ વાત થોડી ખોટી પડે. કોને થાવું છે, કોને અનાદિમુક્ત, કોને થાવું છે, એક જ શરત, આ બધા અનાદિમુક્ત જ છે માની લેવાનું. માની જ લેવાનું, આ ઘૂંટડો ગળે ઉતારી જવાનું. ઉતરી ગયો તો આપણે પોતે અનાદિમુક્ત થઈ ગયા. અને આ ગાંગડો ગળે ઠેકાણો ન ઉતર્યો તો આપણે અનાદિમુક્ત થવામાં અટક્યા. બસ આટલું જ. ભજન સ્વામીએ આ જ ટ્રીક અપનાવી હતી બોલો, અને એ થઈ ગયા. અમેરિકા જતા પ્લેનમાં એણે કૃષ્ણપ્રિય સ્વામી સાથે ચર્ચામાં સ્પષ્ટ કીધું, એ કે હું મુક્ત જ છું. મને એમ જ લાગે છે કે હું મુક્ત છું, મને એવું લાગતું જ નથી કે હું બદ્ધ છું, હું મુક્ત છું. ખબર નહીં મને અવતાર શું કામ આવ્યો, હું મુક્ત છું. ઊંધે માથે તપ નહોતું કર્યું એમણે, અમે રહીએ એમ જ રહેતા, પણ જેને હૃદયથી ભગવાનને પામવાની ભૂખ હોય એને ભગવાન અંદરથી કંઈક એવી કળા શીખવાડી દેતા હોય છે કે માણસ સહજ રમતા જમતા ખેલતા મહામુક્ત બની જાય. એ આ ચોપાઈ છે. સાગરમાં તો આવી કેટલીય ચોપાઈઓ વારે વારે આપણને યાદી આપશે કે સબ હે અનાદિ મુક્ત યહી. અને એ વાત સદૈવ યાદ રહે અને સદાયને માટે આપણે ભૂલ્યા વિના અભ્યાસ કરી કરીને આ બધાની વચ્ચેમાં બેઠા બેઠા અક્ષરધામના મહામુક્ત બની જઈએ એટલા સારું. એ ચોપાઈને આપણે કાયમ હવાર હાંજ ગાવાની રાખી છે. ગાવા અમથી અમથી નથી જોડી દીધી, નિત્યક્રમમાં એને લેવાનો મારો કાંઈક હેતુ હશે ને. ચલો આ હેતુને ધ્યાનમાં રાખીને મેં અને તમે કોણે આ કામ હાથ લીધું છે ઘણા કહેતા હોય છે ને, હવે અમે કામ હાથ ઉપર લીધું છે. સાગરમાં જ્યારથી એ ચોપાઈ આવી ત્યારથી આપણે એને આપણા નિત્ય ક્રમમાં વણી લીધી છે. સાગર કથાને અંતે અહીં ગવાય છે. મારા સહજાનંદ પ્રાણ પ્યારે એની સાથે એ ચોપાઈ એન્ડમાં ગવાય છે. ગવાય છે સવારે પણ કથા પૂરી થાય ત્યારે એ ચોપાઈ ગવાય છે. હવાર હાંજ બે વાર એની યાદી અપાય છે કે સબ હે અનાદિ મુક્ત યહી. કોણ કોણ અભ્યાસ કરીએ છીએ હું તમને નહીં કહેતો, આપણે એમાંના કોણ કોણ માણસ જ્યારે જ્યારે આ ચોપાઈ આવે છે ત્યારે પોતાની પાસે હિસાબ માંગે છે કે ભાઈ તું ગા છો તો ખરો પણ આખો દિવસ આવું કેટલું યાદ રાખીને તું અભ્યાસમાં લે છો. એ વાત છે. કેવળ ગાય તો શું વળશે, એવું તો આ દુનિયામાં બહુ બધા ગાય છે. પેટને અર્થે પુરાણી રે પણ વાત અમલમાં ન લીધી તો કાંઈ ન મળે સિદ્ધિ. વાલા ભક્તો, આપણે મહારાજનું માનીએ તો હારું, સંતોનું માનીએ તો હારું, બાપા માનીએ તો હારું.
હરિ હરિ જન મે જય સો ભાવા, હરિ હરિ જન મે જય સો ભાવા, તૈસો હોત હૈ આપ સ્વભાવા. હરિ હરિ જન મે જય સો ભાવા, હરિ હરિ જન મે જય સો ભાવા.
ખુલ્લું છે હાલ ભગવાન અને ભગવાનના ભક્તને માની માનશો તૈસો હોત હે આપ સ્વભાવ તો એવો આપણો સ્વભાવ થઈ જશે. કામી માનશો તો ખુદ કામી થઈ જશો. લોભી માનશો ખુદ લોભી થઈ જશો. ભગવાન અને ભગવાનના ભક્તો સંતોને મહાનિષ્કામી માનશો, મહાનિર્માની માનશો, મહાનિર્લોભી માનશો, મહાનિસ્વાદી માનશો તો પોતે એવા થઈ જશે. આ વાત આમ જ છે. આ વાત શાસ્ત્ર કહે છે એટલું નહીં, મનોવિજ્ઞાને પણ આ વાત સાબિત કરી, સાયન્સે સાબિત કરી છે. વેસ્ટર્ન કલ્ચર આ વાતને સ્વીકારે છે. દુનિયાના મહા મહા ધુરંધર વિદ્વાનો, સાયકોલોજીકલ વિદ્વાનો આ વાતની પરફેક્ટલી હા પાડે છે. ક્યાં વાત, એમ જ છે. આપણે છે ને હાથે કરીને દુખી થઈ છીએ, હાથે કરી. હાવ નાની એવી સીધી સરળ વાત છે, પરંતુ નડે છે આપણો પોતાનો શ્રેષ્ઠપણાનો ભાવ. એટલે બીજાને કોઈને શ્રેષ્ઠ માનવા આપણે તૈયાર નથી. કેમ જે એને શ્રેષ્ઠ માનીએ તો આપણે અશ્રેષ્ઠ થઈ જઈએ છીએ, અને એ આપણા જ સહન થાય એમ નથી. ચાર જણાનું કામ એકલા કરીએ, ચાંદરાણી કરી નાખીએ, કેટલું વાંચી નાખીએ, કેટલું ભણી નાખીએ, પરંતુ બધાને મહામુક્ત ન માનીએ, ક્યાં વાંધો આવે આપણને? જોજો, વિચારજો. અને હકીકતમાં સબહે મુક્ત અનાદિ, આ બધા અનાદિ મુક્ત છે. ખેર અત્યારે ભૂલી ગયા, પણ છે તો અનાદિમુક્ત, છે તો અનાદિમુક્ત, ભૂલી ગયા. બાકી છે અનાદિમુક્ત, માની લેવા નહીં મનાતો. બીજી બધી ખૂબ મહેનત કરીએ છીએ, સીધું ને સરળ, હાવ ટૂંકું ને ટચ. આપણને યાદ રાખવું ગમતું નથી, એ પ્રમાણે કરવું ગમતું નથી. જેમાં જેમાં આપણો વટ પડે, જેમાં જેમાં કંઈક ઉપસવાનું જડે, જેમાં કંઈક મોરી બેહવાનું મળે, એવું બધું હોશે હોશે ઉલ્લી ઉલ્લીને કરીએ છીએ. પણ આ નહીં કરીએ, અહીં ધ્યાન જ નહીં હોય. આ વાતને વારે વારે ઘૂંટી ઘૂંટીને ઉપસાવી ઉપસાવીને અમે કરકર કરીએ છીએ, તોય પકડાતી નથી, અમલમાં આવતી નથી. એ પ્રમાણે આચરણ વિચાર કાંઈ થતું નથી. આનાથી મોટી ચીકણી માયા બીજી કઈ હોય, મને કહો છો.
હરિ હરિ જન મે જય સો ભાવા,
હરિ હરિ જન મે જય સો ભાવા,
તૈસો હોત હે આપ સ્વભાવા,
તૈસો હોત હે આપ સ્વભાવા.
અહીંયા વાત ફિનિશ થઈ ગઈ. હવે એ વાતને સમજાવવા માટે આભલાનું દ્રષ્ટાંત દે છે, દર્પણનું.
મુખ કી શોભા કરીએ જૈસી,
મુખ કી શોભા કરીએ જૈસી,
મુકર મેં ભાસત હૈ તૈસી,
મુકર મેં ભાસત હૈ તૈસી,
મુકર મેં ભાસત હૈ તૈસી, સત હે તૈસી. હરી હરી જન મે જય સો ભાવા,
હરી હરી જન મે જય સો ભાવા,
હરી હરી જન મે જય સો ભાવા,
હરી હરી જન મે જય સો ભાવા.
આ દાખલો દર્પણનો બે રીતે લઈ શકાય. એક, આપણે જેવો સંતો ભક્તોમાં ભાવ કરીએ એવો આપણામાં આવી જાય. ભાવ કરવાનો છે આપણે, ક્યાં કરવાનો છે ભાવ? હામે. અને ત્યાંથી પલટાઈને એ ભાવ ક્યાં આવી જશે? જ્યાં થયો છે ત્યાં આવી જશે. કરવાનો છે અહીંયા, પણ હામી વ્યક્તિ પ્રત્યેનો ભાવ કરવાનો છે. તો દર્પણ કોણ? દર્પણ આપણે થયા. આપણે જેવી આપણા દિલમાં ભાવના કરીએ એવું સામે દેખાય. સામે જે છે એ છે, સંતો ભક્તો અરીસો છે. શું છે? અરીસો. તમે જેવો ભાવ કરશો એવું એમાં દેખાય. પણ શું દેખાય? તમે દેખાઓ એટલે તમે મુક્ત થઈ જાઓ. આ એક વાત. બીજી વાત કે આપણે દર્પણ છીએ અને આપણે જેવો સામે ભાવ કરશું એવા એ આપણામાં દેખાય. અને જેવા આપણામાં દેખાય એવા આપણે થઈ જશે. ચાહે ખુદને દર્પણ બનાવો, ચાહે સામાન્ય દર્પણ બનાવો. દાખલો દર્પણનો છે. દર્પણ જે છે એ છે, તમે જેવું મોઢું કર્યું હોય ચિતરીને એવું એમાં દેખાય. માટે ભાવ શું? ભાવમાં વાંધો શું છે? આપણું જાય છે શું? ભલા આપણું જાય છે શું? સત્ય સ્વીકારવું મને અને તમને જ્યાં સુધી પસંદ નથી ત્યાં સુધી સત્યને પામીશું કેવી રીતે? બોલો. આ કામ નથી થતું. બોલો. હાવ મફત છે, જરાય કષ્ટ વિનાનું છે, નહીં થતું. તન મનના કેટલા કષ્ટ પડે એવા કામ થાય છે, આ નહીં થતું. ભાવના નહીં થતી બધામાં, નહીં કરી શકીએ. જોજો, કરો તો નહીં થાય. આપણું મન ના જ પડશે. ગમે એમ સમજાવો ને તોય નહીં માને. તમે એને ગમે એમ સમજાવો ને કે આ બધા મુક્ત જ છે, અનાદિ મુક્ત જ છે, આ બધા ભગવાનના સ્વરૂપ સાથે એકાકાર જ છે, બધા અખંડ મૂર્તિમય છે, ભગવાન સિવાય આ સંતો ભક્તોમાં બીજું કાંઈ છે જ નહીં, આ બધા ભગવત ભાવવાળા છે, ભગવત રૂપ છે, મન માનશે જ નહીં એમ કહેતી હોય. એમ કે એવું થોડું હોય, કેટલાય તમને તર્ક આપશે. એ અભ્યાસ કરતા હોય એને ખબર પડે મન તર્ક આપે છે, હું કરે છે હું ને. કોઈ દી બાપ ગોતર અભ્યાસ કર્યો જ નથી એને ખબર શું પડે માલિક હું થાય. આરંભ કોક દી કર્યો એ માનવાનો તો એને ખબર પડે હું હું થયું. મનાણું કે મન કાંઈ હામું બોલે છે કે સવાલ કરે છે કે ગળે ઉતરી જાય છે કે એ બધી ખબર તો સ્થળ ઉપર પડે ને, સ્થળે ગયા જ નથી. આપણામાં બહુ એવા લોકો છે, કેટલાય વર્ષથી આ વાત હાલે છે પણ કોઈએ હજી શરૂ ન કરી હોય એવા ઘણાય છે. એમાં જો કોઈ સંતે ભક્તે જરાક આપણું અહમ ઘસ્યું તો એમ જ થાય, આ શેનો અનાદિ મુક્ત? આ તો આવો છે, એનો સ્વભાવ તો આવો છે ને, એને તો આ વાસના છે ને, એને તો આમ લોભ છે ને, એને તો આમ ક્રોધ છે ને, એને તો આમ વટ છે ને, એને તો આમ ઈર્ષ્યા માન, આવું બધું કલ્પી નાખ્યું. ઘઉં થાય એ બધું ઘરે આવશે, બધું ઘરે આવશે. વાત આટલી જ છે કલ્યાણની. બહુ કડક નિયમ ને બહુ તપ ને બહુ આમ એ બધું સારું શોખ છે, જીવ બધું કરે, પણ ભગવાન કઈ એવું બધું નહીં કહેતા. એ કહે છે અને સમજીને સીધી રીતે કલ્યાણ પામી શકાય છે, પણ એમાં પાછો આપણો વટ ન પડે ને. આવું છે આ વાત અહીં પૂરી કરી દઉં. બીજી વાત, જ્યારે હૃદયમાં અતિશય પ્રેમ વ્યાપી જાય ત્યારે ચિત્તવૃત્તિ એક રસ થઈ જાય, એક રસ થઈ જાય. પ્રેમ શું કામ કરે છે? પ્રેમ જ્યારે હૃદયમાં પ્રેમ વ્યાપી જાય, પ્રેમ ત્યારે પ્રેમની એ તાકાત છે અનેક ધારામાં ભટકતી આપણી વૃત્તિઓ એક કરી નાખે, એક રસ કરી નાખે. અને જ્યારે વૃત્તિ એક રસ થઈ જાય ત્યારે ભગવાન સાથે સંપૂર્ણ જોડાય. અને એ વખતે એને બહુ સુખ આવે, અતિ આનંદ આવે, અંદરથી આનંદ આવે, અંદર. આ પણ મનોવિજ્ઞાન છે, સત્ય હકીકત છે. સ્વામી અહીંયા પણ એક દ્રષ્ટાંત દે છે. ઉર્મે આવે જબ પ્રેમ અતિ, વૃત્તિ હોવે એક રસ. આ સિદ્ધાંત છે. હવે એનું દ્રષ્ટાંત, સો રસ મેં મૂર્તિ જમાત હૈ, મૂર્તિ હૈ બીબા વશ. આ મૂર્તિઓ બને એ તમે જોયું હશે, આપણે તો અહીંયા સીજીવાડી બને છે, એનું બીબું હોય, એ બીબોમાં રસ રેડે અને બીબા આકારે રસ થઈ જાય અને જામી જાય, એટલે એ રસ ખુદ મૂર્તિ બની જાય, એ પ્રમાણે જામી જાય. કોણ મૂર્તિ બની ગયું? હા, રસ મૂર્તિ બની ગઈ. જો કે અહીંયા તો મૂર્તિ છે જ, બનાવવાની નથી, પણ જેટલા ભાગમાં સમજવાનું છે એટલું સમજી લો. જ્યારે અતિ પ્રેમ ઉભો થાય ત્યારે વૃત્તિ એક રસ થાય, ધ્યાન દેજો. શું થઈ ગયું? વૃત્તિ એક રસ બની ગઈ. હવે જોજો, મૂર્તિ રસ બની ગઈ, સો રસ મેં મૂર્તિ જમાત હૈ. મૂર્તિ તો ઓલરેડી છે અહીંયા, પણ મૂર્તિને ધારવાની જે કળા છે એ આ રસ છે. મૂર્તિ હે બીબા વશ, બીબુ એટલે કે અતિ પ્રેમથી એક રસ થઈ ગયેલી આપણી વૃત્તિ, એ બીબુ છે અને મૂર્તિ છે બીબા વશ. જ્યારે આપણી પ્રેમથી અતિશય એક થયેલી રસરૂપ જે વૃત્તિ છે, સો રસ મેં મૂર્તિ જમાત હૈ, એ રસમાં મૂર્તિ જામે છે, કહેતા પ્રગટે છે, દેખાય છે, દર્શન દે છે, એવું સ્વામી કહે છે. માટે પ્રેમ અતિ આવશ્યક છે, ભક્તિ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ ભક્તિ. અને એ જ્યારે હૃદયમાં પ્રગટ થાય ત્યારે તમામ વૃત્તિ એક રસ બની જાય, અને એ રસમાં મૂર્તિ જામે છે. બીજા કોઈ રસમાં મૂર્તિ જામતી નથી. જેમ બીબામાં મૂર્તિ જામે એમ આપણી વૃત્તિ રૂપ રસમાં, એ પ્રેમ રસમાં મૂર્તિ જામે છે. કેતા મૂર્તિ દેખાય છે, જામવાનો અર્થ અહીંયા દર્શન દે છે. પણ હૃદય લુખું હોય, પ્રેમ જ ન હોય તો વૃત્તિનો રસ ન થાય. એક રસ ન થાય વૃત્તિ, અને એક રસ ન થાય વૃત્તિ તો એમાં મૂર્તિ દેખાય જ નહીં, દર્શન ભગવાનના થાય જ નહીં. અને ભગવાનના દર્શન ન થાય તો પરમાત્માનો જેવો આનંદ છે એવો આનંદ આત્માને મળે નહીં. આ વાત ગ્રંથકારે કરી છે. નાગડકામાં મહારાજે ઉભા થઈને રસમય થઈને ધૂન બોલી ત્યારે પછી શ્રી હરિએ નાગડકામાં સભા થઈ ત્યારે સૌને કહ્યું કે હે સંતો, હે હરિભક્તો, મારી વાત ધ્યાનથી સાંભળો. સંતોની રક્ષા કરવા માટે સારો રાજા આવશે આ દેશમાં, અને રાજા વિના પ્રજાનું રક્ષણ થાય નહીં, અને રક્ષણ થયા વિના પ્રજા સુખેથી સૂઈ ન શકે. માટે એક સારો રાજા આવશે. સૌના નાડી પ્રાણ ભગવાનના હાથમાં છે. માટે પરમેશ્વરની મરજી જોઈને નિર્મળ રીતે વર્તવું જોઈએ, અને તેમ વર્તન રાખે એ જ અતિ વિશુદ્ધ મનુષ્ય છે. પરમેશ્વરને પ્રગટ માનીને જ ભજવા, ક્યારેય દૂર માનીને ભજવા નહીં. તાકી મરજી જોઈ વર્તના શુદ્ધા, સ્વજન જાનના અતિ વિશુદ્ધા, તાકું ભજના પ્રગટ હિ જાની, કબૂન ભજના દૂર હિ માની. ધ્યાનથી સાંભળો ચોપાઈ. અહીંયા વાત એમ કરે છે કે ભગવાનને પ્રગટ માનીને ભજવા, અને તરત શબ્દ વાપરે છે કે એને દૂર માની ન ભજવા. એટલે થોડોક અણહાર એવો આવી ગયો કે પ્રગટ માનવાનો મિનિંગ શું છે. પ્રગટ માનવાનો મિનિંગ ભગવાનને નજીક માનો, દૂર ન માનો, નજીક માનો. તમે કહેશો નજીક એટલે શું? કેટલા નજીક? નજીક એટલે નજીક. કેટલા નજીક માની શકીએ આપણે? જેટલા માની શકાય એટલા નજીક માની લો. કેમ જે આપણે જેટલા એમને નજીક માનીએ એથી વધારે એ નજીક છે. જેટલી તાકાત હોય એટલા નજીક માની લો તો પણ ભગવાન એથી વધારે આપણી નજીક છે. માટે નજીક માનવામાં આપણે આંબીએ એમ નથી. માટે બળ થાય એટલું કરો, બસ એ પ્રગટ ભાવ છે. ક્યાં નજીક માનશો એને? તમે ક્યાં છો? તમારી નજીક માનવાના છે ને, એટલે તમે ક્યાં છો એ પહેલા જોવું પડશે ને. તમે જ્યાં છો ત્યાં નજીકની વાત છે. એના માટે પહેલા એ ગોતવું પડશે હું કોણ છું, પછી એ શોધવું પડશે હું ક્યાં છું, અને હું જ્યાં છું ત્યાં ભગવાનને માનું એને નજીક માન્યા કહેવાય. અને જ્યાં આત્મા છે ત્યાં જ પરમાત્મા છે, અને એને ત્યાં જ માની લ્યો, એ જ્યાં છે ત્યાં જ એને માની લ્યો, એટલે એને કહેવાય પરમાત્માને પ્રગટ માન્યા. તાકુ ભજના પ્રગટ હિ જાની, અને જો ભગવાનને આ રીતે પોતાનામાં સાક્ષાત મૂર્તિમાન પ્રગટ ન માને અને આમ અધ્ધર જોયા કરે કાંઈક અક્ષરધામમાં ભગવાન છે, આમ કાંઈક અક્ષરધામમાં ભગવાન છે, તો એને દૂર માનીને આપણે ભજીએ છીએ. ખેર, આમ કદાચ ન જોઈએ કે આમ ઉપર કાંઈક અક્ષરધામ છે ને ત્યાં ભગવાન છે, પણ જો એમ જોઈએ આપણે કે આમ દ્વારિકા છે ત્યાં છે, આમ તિરુપતિ બાલાજી છે ત્યાં છે, અગર કોઈ પણ ધામ કોઈ પણ મૂર્તિ ત્યાં ભગવાન છે એમ માનીને ભજીએ તો પણ પ્રગટ માની નથી ભજે. કબૂન ભજના દૂર હી માની એ શબ્દનો અર્થ કરું છું, તો પણ એને પ્રગટ નજીક માનીને ભજ્યા ન કહેવાય, કારણ કે દૂર માન્યા. પહેલી વાત તો એ છે કે આપણે અને પરમાત્માને ડિસ્ટન્સ નથી, અણુ જેટલોય ડિસ્ટન્સ નથી, દૂરી નથી, દૂરી નથી. એ વાત સ્વીકારવી પડશે. દૂરી નથી તેમ છતાંય દૂરી માનીને બેસી ગયા છીએ, એટલે પરમેશ્વરને દૂર માનીને ભજવાની ટેવ પડી ગઈ છે. હકીકતે એ દૂર તો છે નહીં, એ તો આપણે માનીએ છીએ. પ્રભુને પૂછો તો પ્રભુ એમ કહે છે કે હું તમારાથી અણુ જેટલો દૂર નથી, પણ પ્રભુ અમે માનીએ છીએ એનું તો કે તમારી ભૂલ છે, તમારે સુધારવી પડે. હું એવું સમજતો નથી અને હું એમ છું એ નહીં. મેં બે પ્રકારની દૂરી બતાવી, હવે ત્રીજા પ્રકારની દૂરી બતાવું છું. 150 વર્ષ 200 વર્ષ કે 250 વર્ષ પહેલા થયેલા ગઢપુરમાં વિચરતા હતા એ સ્વામિનારાયણ ભગવાનને હું ભજું છું, એટલે આ કાલિક ડિસ્ટન્સ થયું. કાળથી એને દૂર સમજીએ છીએ એ ભગવાન 250 વર્ષ પહેલા હતા એમ. એટલે એમ માનીને ભજો તો પણ પ્રગટ નથી ભજ્યા, એને ધામમાં માનીને ભજો તો પણ દૂરી છે માટે પ્રગટ માનીને નથી ભજ્યા, અને એને અક્ષરધામમાં અગર તો આય કોઈક ધામમાં માનીને ભજો તો પણ એને પોતાથી તો દૂર માન્યા છે અને એની આઈ ના પાડે છે. કબૂન ભજના દૂર હી માની, ચોકડી મારી. અને તમે જોજો આખા સંપ્રદાયમાં લગભગ બધા એને દૂર માનીને જ ભજે છે, લગભગ ભાઈ ભાઈ બધા, અને ગ્રંથ એની ના પાડે છે. પણ આ વાત કોઈના ધ્યાનમાં જ નથી, કોઈને ખબર જ નથી કે શાસ્ત્ર ઘસીને ના પાડે છે કે એને દૂર માનીને ન ભજશો, એને પ્રગટ સાક્ષાત તમારા સ્વરૂપમાં જ રસબસ છે, મૂર્તિમાન હાજર છે એમ માનીને ભજો. મહારાજે પોતાની લાઈફ દરમિયાન આ વાતને વારે વારે અનેક રીતે સમજાવવાની કોશિશ કરી છે અને કેટલાયને ગળે ઉતારી હતી, અને એ જમાનાના જે સંતો અને હરિભક્તો હતા એ મનુષ્યાકારે મહારાજ ધરતી ઉપર વિચરતા હતા તો પણ એને અણુ જેટલાય દૂર માનીને એ લોકો નહોતા ભજતા. એણે એ પ્રગટ પુરુષોત્તમમાં અતિ પ્રેમ કરીને પોતાની વૃત્તિ એક રસ કરીને એ રસમાં જ મૂર્તિને જમાવી દીધી હતી, અને એ રીતે એ મૂર્તિમય બનીને એ આકારે રહેતા હતા અને એમ ભગવાન ભજતા હતા, એમ આધીન રહેતા હતા, એમ સમર્પિત રહેતા હતા. એટલે એને હાલતા ચાલતા આ લોકમાં વિચરતા મહામુક્ત તરીકે આપણે માની શકીએ, અને આજ પણ ઘણાને એવી સ્થિતિ હોઈ શકે. અભ્યાસ કર્યો હોય, આ વાત સમજો હોય, વાત પકડી લીધી હોય તો સંભવ છે, ચાહે દેશમાં હોય યા વિદેશમાં હોય, બાય હોય આ ભાઈ હોય, ત્યાગી હોય યા ગ્રહી હોય, બાળક હોય યા બુઢો હોય, પણ આ વાત સમજી ગયો હોય તો એ અનાદિ મુક્ત જ છે, હાલ પણ અનાદિ મુક્ત જ છે. અને જે દૂર માનીને ભજે છે એને અનાદિ મુક્ત થવાનો વાર છે. ભગવાન જ એના દૂર છે, પછી અનાદિ મુક્ત કેવી રીતે થાય? કેટલાકના ભગવાન અક્ષરધામમાં જ છે, કેટલાકના ભગવાન આઈ ક્યાંક તીર્થધામ છે ત્યાં જ છે, કોક મૂર્તિમાં જ છે. કેટલાકના ભગવાન તો 200-250 વર્ષ પહેલા હતા, હવે ધામમાં આવી ગયા. આવા જેટલા જેટલા માણસો છે, આવી સમજણ વાળા, આવું માનનારા, એ અનાદિ મુક્ત નથી. સમજણ બદલવી જોઈએ. તો સહજ અનાદિ મુક્ત પણે વર્તાય. દેહ ભાવ જાય અને બ્રહ્મ ભાવ પ્રગટ થઈ જાય. દેહની સાથે જીવ એકરસ થાય એને દેહ ભાવ કહેવાય, અને પરમાત્માની મૂર્તિ સાથે જીવ એકરસ થઈ જાય એને બ્રહ્મ ભાવ કહેવાય છે, એને બ્રહ્મરૂપ થયો કહેવાય છે. એ સ્થિતિ એને પ્રાપ્ત થાય છે. પણ આ વાત બહુ ઓછાને ધ્યાનમાં છે. આ રસ્તે ચાલનારા બહુ ઓછા હરિ આશ્રિતો છે. બાકી બધાના મગજમાં મેં કહ્યું એવી ત્રણ પ્રકારની દૂરી બરાબર લોહીમાં ઉતરી ગયેલી છે, ફિટ. લાખ વાર સમજાવો તો એના મગજમાંથી આ વાત ન જાય. એ આમ જ જોવે, હે ભગવાન, કઈ આમ જોવે, કોક ધામ હામુ ત્યાં ભગવાન બેઠા છે, અને કા એ એમ જોવે કે 250 વર્ષ પહેલા મહારાજ પ્રગટ હતા, ધરતી ઉપર ફરતા હતા, આજ તો હવે ક્યાં ભગવાન પ્રગટ છે. બસ આ ત્રણ વાતની ગાંઠ વાળીને લગભગ માણા જીવે છે, અને એટલે તો કામ ક્રોધ જીતાતા નથી, એટલે તો ધર્મ પળતો નથી, એટલે તો જીવમાં બળ નથી, અને એટલે તો એના દ્વારા પુરુષોત્તમ નારાયણ સામર્થ્ય વાપરતા નથી, પરચા ત્યાં થતા નથી. બહુ ઝાઝા પ્રોબ્લેમો છે. પહેલી શરત એ છે કે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મરજી જોઈને શુદ્ધ વર્તન કરવું, આ પહેલી શરત છે. અને બીજી શરત એ છે, તાકુ ભજના પ્રગટ હી જાની, એને પ્રગટ જાણીને જ ભજો, પ્લીઝ પ્રગટ જાણીને જ ભજો, કબુ ન ભજના દૂર હી માની. જો આ પાછલી ચોપાઈની ચોથું પાદ એ ના હોત તો સમજવામાં ઘણું અધૂરું રહી જાત. એ છે એટલે બધું સમજાઈ ગયું. હવે સવાલ એ ઉભો થયો કે ચાલો આપણા આત્મામાં જ ભગવાન સાક્ષાત મૂર્તિ માન પ્રગટ પ્રમાણ છે, 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 આપણો આત્મા જ અક્ષરધામ છે, બ્રહ્મ છે, માન લીધું, પણ ભગવાન દેખાતા નથી, એનું શું કરવું? દર્શન થાય એ રીતે તો, અનુભવ થાય તો મનાય ને, તરત એનો ખુલાસો કરે છે. કારણ કે ખબર હતી કે આવી વાત કરશો એટલે આવો સંકલ્પ, આવા પ્રશ્નો, આવા તર્કો થાય. એટલે સ્વામી કહે છે, દર્શન દિયો નદીઓ કો વારા, તો હું એ હી હે જાનન હારા, દર્શન દિયો નદીઓ કો વારા,
દર્શન દિયો નદીઓ કો
દર્શન ઉડાડી દીધું. દર્શન દે કે ના દે, મૂકો એ વાત છે, એ શું એ છે, એ છે. બોલો, આપણા ડાબા બાજુ હાર્ટ છે, છે કે નહીં? પંપિંગ કરે છે, દેખાય છે નહીં ને? પણ છે ને, કેમ ખબર પડે છે? એ આર્ટ છે, આપણે જીવીએ છીએ જ એની સાબિતી. આર્ટ છે અને એ ચાલુ છે એની સાબિતી એ છે કે આપણે જીવીએ છીએ. આપણે જીવીએ છીએ અને એ જ સાબિતી છે ભગવાન આપણામાં છે. ભગવાન આપણામાં ન હોય તો આપણે જીવતા જ ન હોઈએ. અને આપણે કાંઈ પણ કામ કરીએ છીએ ને, એનો અર્થ જ એ છે કે ભગવાન આપણામાં કરતા પણ બિરાજમાન છે. જો પરમેશ્વર આપણામાં કરતા પણ બિરાજમાન, મૂર્તિમાન સાકાર બિરાજમાન ન હોય તો મટકું આપણે જ ન મરે. આ તમને કહ્યું, આ એનો પુરાવો છે, દસ્તાવેજી પુરાવો. કેમ જે તે વૈરાટ નારાયણને વિશે ઇન્દ્રિયો અંતકરણ બધું હતું ને, એ વૈરાટમાં એનો જીવ પણ આવ્યો તો પણ વૈરાટ નારાયણ પોતાની કોઈ ક્રિયા કરવાનું સમર્થ ન થયા. પછી જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષર દ્વારા પુરુષમાં, પુરુષ દ્વારા પ્રકૃતિ પુરુષ દ્વારા વૈરાટ નારાયણમાં આવ્યા, ત્યારે વૈરાટ પોતાની સર્વ ક્રિયા કરવાને માટે સમર્થ થયા. હવે વૈરાટ જે કાંઈ ક્રિયા કરે છે એની એ સાબિતી છે કે એમાં કરતા હરતા પણ પુરુષોત્તમ નારાયણ છે, એની સાબિતી થઈ ગઈ. તો વૈરાટ છે એ મોટું બીબું છે અને આ જે પિંડ છે એ નાનું બીબું છે, બધું સેમ છે, સરખું જ છે. વૈરાટમાં પુરુષોત્તમ નારાયણ આવે ત્યારે વૈરાટ ક્રિયા કરવા સમર્થ થાય એ ઈશ્વર છે, અને આપણે પુરુષોત્તમ નારાયણ આપણામાં નથી તો પણ ક્રિયા કરવા સમર્થ છીએ, ક્યાંનો ન્યાય? ઈશ્વર જેવા ઈશ્વર પણ પુરુષોત્તમના આવ્યા વિના મટકુય મારવા સમર્થ નહોતા તો આપણે ક્યાંથી એના વિના કાંઈ પણ કરી શકતા હોઈએ? એ છે એટલે જ કરી શકીએ છીએ, એ છે એટલે બોલી શકીએ છીએ, એ છે એટલે ભાળીએ છીએ, એ છે એટલે સાંભળીએ છીએ, એ છે એટલે હાલીએ છીએ, એ છે એટલે સમજી જાવ બધું. માટે સાબિત થઈ ગયું કે પુરુષોત્તમ નારાયણ મૂર્તિ માન આપણા હાથમાં છે. દર્શન દિયો અગર ન દિયો, કોઈ મતલબ દર્શન થી નથી, એમાં આપણા આત્માને આપણે ક્યાં ભાળ્યો છે? જોયો એમ કહેવાય કે મને મારા આત્માના દર્શન થાય તો હું માનું આત્મા છે, માનીએ છીએ ને? કેમ જે આપણે જીવતા છીએ એની સાબિતી એ છે કે આપણો આત્મા છે. અને કોઈ માણા આમાં મરી જાય, શ્વાસ બંધ થઈ જાય, શરીર ઠંડુ પડી જાય, એટલે આપણે બધા એ કારે બોલવાના, આત્મા અયોગ્ય. કેમ ખબર પડી? તો જો પહેલા તો શરીર ગરમ હતું ને, એ ટાઢું થઈ ગયું, એ ગરમી છે નહીં હતી, એ ઊનું છે ને લઈને હતું, શરીર ઠંડુ પડી ગયું, શરીર શાંત થઈ ગયું. આપણે ત્યાં બહુ સારો શબ્દ છે કે બાપા શાંત થઈ ગયા, એટલે ગુજરી ગયા. હવે મટકો મારે તો એ મટકા મારતા હતા, હાલતા ચાલતા હતા, એની સાબિતી શું હતી? એમાં આત્મા હતો. હવે આત્મા જે કાંઈ જીવંત જેવો લાગે છે એની સાબિતી એ છે કે એમાં પરમાત્મા છે. એટલે કે છે, દર્શન દિયો ન દિયો ખોવારા,
દર્શન દિયો ન દિયો ખોવારા,
કહું એહી હે જાનન હારા,
કહું એહી હે જાનન હારા,
પ્રત્યક્ષ નીચે હે જાકો નામા, દર્શન દિયો ન દિયો ખોવારા,
દર્શન દિયો ન દિયો ખોવારા.
આવી ચોપાઈઓ લખનારને હું ખોટી વંદન કરું, આ કાંઈ નાની એવી વાત નથી. ભગવાન સ્વામિનારાયણ નાગડકામાં આ વાત પોતે બોલે છે. આ ગ્રંથકારની વાત નથી, મહારાજ ખુદ બોલે છે. પોતે જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ અણુ અણુમાં જેનો વાસ છે એમ કહીએ છીએ, એ કહે છે કે ભગવાન દર્શન દે અગર ન દે, કોઈક વાર દે કોઈક વાર ન દે, તો હું અર્થાત તો પણ એ બધું જાણે છે. એને બધી ખબર છે ભગવાનને, દર્શન દેવા ન દેવા આપણું શું કરવું એ બધું જાણે છે. માટે આપણે ચિંતા કરવાની જરૂર નહીં. કહેવાનો મિનિંગ એ છે, બસ પ્રત્યક્ષ નીચે હે આખો નામ, આનું નામ પ્રત્યક્ષ નીચે છે. આનું નામ પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ ભગવાનનો નિશ્ચય. બાકી તો ભગવાન ભેળો રહેતો હોય ને તોય એને પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય ન હોય. ભેળો રહેતો હોય, પગ દાબતો હોય, દ્વારિકામાં બધા જ શ્રીકૃષ્ણ ભગવાનની સેવામાં હતા યાદવો. બોલો તમે એમ કેમ કહેશો કે ભગવાન ભેળો રહેતો હોય અને પ્રગટ ભગવાન મળ્યા કહેવાય ને એને પ્રગટ ભગવાનનો નિશ્ચય કહેવાય ને એનું કલ્યાણ થાય, એવું કેમ કહેશો? એમ પ્રગટ ભગવાનનો નિશ્ચય નથી. યાકો નામ આમ કીધું એમ સમજે એને પ્રગટ ભગવાનનો નિશ્ચય કહેવાય. અને પછી જે કીધું એ ગજબનું કીધું. આવો જ એને નિશ્ચય હોય, આ કયો એવો પ્રગટનો, સૌ બેઠે હે અક્ષરધામમાં, એ વ્યક્તિ અક્ષરધામમાં બેઠો છે. મને તમને ભલે અહીં બેઠેલો દેખાય, એ અહીં છે જ નહીં. જેને આ સમજણે આવી આવો નિશ્ચય પ્રગટ પુરુષોત્તમનો થઈ ગયો, જે પરમાત્માને અણુય દૂર માનતો નથી, પ્રગટ માનીને ભજે છે, અણુય દૂર નથી માનતો, આ સમજણ જેને આવી ગઈ, ઓલી ત્રણ પ્રકારની કીધી એના ઉપર ચોકડી લાગી ગઈ, અને એ રીતે એણે ભગવાનને પોતાની પ્રેમ રૂપી વૃત્તિમાં ધારી લીધા, એને કહેવાય પ્રગટનો નિશ્ચય. ભલે દર્શન થતા હોય કે ન થતા હોય, એ અક્ષરધામમાં બેઠો છે. સૌ બેઠા હોય અક્ષરધામમાં. આમ વાત છે લ્યો, આને કહેવાય સાગર સાર. બડા ગહેરા હે સાર, બડા ગહેરા. સમયની બહુ તાણ છે, થોડુંક સ્પીડમાં ઉપાડવું મારે, આજે આ પૂરને પૂરું કરવું. અમુક ચોપાઈ મને ડૂબાડી દે. હવે મહારાજ કહે છે, નાગડકામ બોલે છે મહારાજ સભામાં, આ વાત મહારાજ પોતે કરે છે કે સવળી સમજણમાં ક્યારેય ભય નથી. આજે અત્યારે સમજણનું વિવરણ થયું ને એ સવળી સમજણ છે, અને આવી જેને સમજણ હોય ને એને ભય જ નથી. કાળ કર્મ માયા કોઈનો એને ભય લાગે જ નહીં. સૌ બેઠે હે અક્ષરધામમાં. અને આવી સમજણ જેને નથી એને ભય કોઈ દી ટળે નહીં. એ ભયમાં જ જીવે. ગમે એવો મોટો સંત કે ભગત કે પોતે ગાદીપતિ કહેવાતા હોય પણ એને ભય ન ટળે, કારણ કે આવી સમજણ નથી. આ હવળી સમજણ છે. અને ઓલી ત્રણ પ્રકારની દૂરી વાળી અવળી સમજણ છે. સુલટ મેં નહીં હે ભય કબુ, ઉલટ મેં ભય હે અપાર. ઉલટ મેં ભય હે અપાર. ઉલટ સુગમ યહાં લગત હે, અંતે ન દુખ કો પાર. તકલીફ આ લોકની એ છે કે અહીંયા અવળી સમજણ માણાને હવળી લાગે છે. અવળી સમજણ હવળી લાગે છે એટલું નહીં, પાછી એ અને સરળ ને સુગમ લાગે છે, એમ એને સારું લાગે છે, પણ તેમાં છેવટે તો અપાર દુઃખ જ રહ્યું છે. માટે હવળી સમજણ કરો, સવળી સમજણ કરો. તાકું ન ભજના દૂર હી જાની. આલોક અને પરલોક બંને સ્થળે સવળી સમજણમાં મહાન સુખ રહ્યું છે. તમે આ લોકમાં હો કે પરલોકમાં હો, સવળી સમજણમાં જ મહાન સુખ રહ્યું છે. પણ અવળી સમજણમાં તો અપાર દુઃખ છે, દુઃખ છે, દુઃખ છે, દુઃખ જ છે. એવું લખ્યું છે આમાં. હૃદયમાં વિચારો તો આપણામાં અવળી સમજણ છે, બહુ છે. અરે નજર કરીને આમ જોઈ લ્યો ને, નજર કરીને બધા ભક્તો સંતો સામું જોઈ લે, લગભગ દૂરી વાળી સમજણ દેખાય.
યહ લોક પરલોક મે સુલટમ હે મહાસુખ, સુલટમ હે એટલે કે સવળી સમજણમાં છે મહાસુખ, ઉલટમ હે અપાર દુઃખ,
અવળી સમજણમાં અપાર દુઃખ છે.
દુઃખ દુઃખ હી દુઃખ, દુઃખ દુઃખ હી દુઃખ.
આ દોહરામાં ચાર વાર દુઃખ શબ્દ સ્વામીએ લખ્યો, ચાર વાર ઉપરા ઉપર ચાર વાર એને ઠાકનો લાગ્યો. તો આવી દુઃખ 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 વાળી અવળી સમજણ આપણે ક્યાં સુધી રાખશું? સારંગપુરનું દસમું વચનામૃત વાંચીને હવળી સમજણ ક્યારે કરશે? કુંડળમાંથી મહારાજ ચાલ્યા, ખાંભડે ગયા, ત્યાં થોડીક વાત કરી અને પછી સારંગપુરમાં જઈને જે વાત કરી છે એ વાતની વાત કરું છું, એમાં આ વાત કરી છે. તે પરમેશ્વર સિવાયના અન્યને જે ભજવા તે તો અત્યંત ઉલટો અવળો માર્ગ છે. હવે સાંભળી લીજો, આ જગતમાં સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સિવાયના ને બહુ ઝાઝા લોકો ભજે છે, દેવ દેવી ભૂત ભૈરવ, કેટલાક માણસોને સાધુ બાવા બીજા ત્રીજા એવા બધાને બહુ લોકો ભજે છે. મહારાજ કહે છે એ તો અત્યંત અવળો માર્ગ છે. જો અત્યંત સુખ પામવાનો મનમાં લોભ હોય તો આ વાતનો વિચાર કરવો જોઈએ. આવું મહારાજ નાગરકામ બોલ્યા. પછી શ્રીહરિ નાગરકાથી ભેંસજાળ ગયા, ભેંસજાળમાં બહુ લીલા કરી બધાને સુખ આપ્યું. પછી સત્યપુર નામ લખ્યું છે એટલે કે ચાસકા, ભગવાન શ્રીહરિ ચાસકા પધાર્યા, ત્યાંથી ચૂડા પધાર્યા છે. ત્યાંના હરિભક્તો પિતાંબર વૈદ્ય વગેરેની ખૂબ ભાવના હતી. એ બધા ભક્તો પિતાંબર વૈદ્ય વગેરેની ભાવનાથી શ્રીહરિ તથા સૌ સંતો ભક્તો ત્યાં જીમ્યા ચૂડામાં. પછી ત્યાંથી વિદાય લેતી વખતે ત્યાંના દરબારની પ્રાર્થનાથી શ્રીહરિ અસવારી સહિત રાજદ્વાર પાસેથી પસાર થયા. એમણે કહ્યું કે જરા અસવારી કાઢો, ગામમાં ફરો, બધાને દર્શન દો અને અમારા રાજદરબાર પાસેથી નીકળો. આવું દરબારે કહ્યું. કારણ એનું એ કે રાજદરબારમાં જે ઓઝલમાં રહેનારી એમની જે ફેમિલી સ્ત્રીઓ હતી એને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા હતા. ચૂડા ગામની વાત થઈ રહી. ભગવાને વાત માની અને અસવારી લઈને નીકળ્યા અને રાજ દરબાર પાસેથી પસાર થયા ત્યારે રાજમહેલના ગોખે ઓજલમાં રહીને રાણીઓએ પ્રગટ પુરુષોત્તમના દર્શન કર્યા. અહીં એક બહુ સરસ ચોપાઈ છે, પરમેશ્વરની દૂરી મટાડવાની ચોપાઈ છે, એક કળા છે.
શ્રીહરિ કી અસવારી દેખી,
રાજમહેલમાં ઓજલમાં રહેનારી ભક્ત સ્ત્રીઓએ બજારમાં નીકળેલી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની અસવારી દેખી, પડદામ રહી.
અતિ મગન ભય વિશેખી,
પરમાત્માના દર્શન કરીને આ પ્રેમી આત્માઓ ખુશ ખુશ થઈ ગયા. હવે કરવું હું એ રાજમહેલમાં અને ભગવાન બજારમાં. ડિસ્ટન્સ છે, દૂરી છે, દૂરી, પણ ભગવાન પોતાના પ્યારા ભક્તોને બધું શીખવાડી દે.
હરિ કી મૂર્તિ દેખે સબને ના,
આંખથી એણે ભગવાનની મૂર્તિ જોઈ. હવે આંખથી આત્માની વૃત્તિ બારી નીકળીને ઠેઠ પુરુષોત્તમને ટચ થઈ. જો એકતા શરૂ થઈ.
તે હી બિન દેખે નહીં કોઉ ચેના,
એ મૂર્તિ સિવાય એને પછી કાંઈ ન ફાડ્યું. આત્મામાંથી વૃત્તિ નીકળીને અંતકરણમાં ગઈ, અંતકરણમાંથી નીકળીને ઇન્દ્રિયો કહેતા આંખ દ્વારે બારી આવી, અને એ પ્રેમમય એક રસ થયેલી વૃત્તિ સીધી પુરુષોત્તમને ચોટી. બીજું કાંઈ એને દેખાતું નથી, એક આમ વૃત્તિનું દોરડું થઈ ગયું આખું અને ભગવાનને વળગ્યું. હવે શું કર્યું કે છે, પછી જેને કોઈ મનુષ્ય દેખી શકે નહીં એ રીતે તે રાણીઓએ દ્રષ્ટિરૂપ દોરડીએ કરીને શ્રીહરિની મૂર્તિને ત્યાંથી આખે આખી ઉપાડી ખેંચી લીધી, અને મનમાં સંતોષ થાય તે રીતે આઈ લાવીને એને બધું હેત કરી લીધું, બધી પૂજા કરી લીધી. બોલો, આને કોણ સમજે, આને કોણ માને, આમાં બીજા નું ખબર પડે. આમ દોરડું નાખીને આપણે નો કોકને લઈ લઈ લંગર નાખીને આવું કર્યું એને. ચૂડા શહેરની વાત છે. ખેંચી લીધી મૂર્તિ, આઈ લાવી નાખી, હવે દૂરી ન રહી, અને પછી એવું લખ્યું અહીંયા, મન માની ત્યું પૂજા કીની. પછી એ બહેનોને જેમ ફાવે એમ પુરુષોત્તમ નારાયણની એને પૂજા કરી, કોઈ નહીં મર્યાદા, કોઈ ન ભાળે, કોઈ નહીં આડું, પૂરેપૂરું મન માયનું સુખ લઈ લીધું. દેવા વાળો ભગવાન છે ને લેવા વાળા ભક્ત છે. આ બધી અલૌકિક લીલા છે, અલૌકિક કળા છે. આવું બધું પણ હોય છે ને થાય છે. બીજાને આમાં કાંઈ સમજાતું હોતું નથી, પણ કેવી અદ્ભુત રીત છે, એક થવાની કેવી અદ્ભુત રીત છે, દૂરી મટાડવાની કેવી અલૌકિક આ કળા છે. આમ થયું, જ્યારે બધી રાણીઓએ પૂજા કરી લીધી, લ્યો સાંભળો, ભગવાન બજારમાં છે, એ ઓજલમાં મહેલમાં છે, તોય ગ્રંથકાર એવું લખે છે, જ્યારે બધી રાણીઓએ પૂજા કરી લીધી, એ પૂજા કરી રહી ત્યારે મૂર્તિને હાથી ઉપર એમણે ઠેરાવી સ્થિર રાખી દીધી. પછી બધીઓએ ભેગી થઈને ભગવાનને હાથી ઉપર બેસાડી દીધા. હવે જાઓ છૂટા કરો કમાલ. હવે આને કોણ સમજે, કોણ ભાળે, કોણ દેખે, કોને આ ધ્યાનમાં આવ્યું? પણ જે સંતો સમાધિ વાળા હતા, દિવ્ય દ્રષ્ટિ વાળા હતા, એને આ બધું દેખાતું હતું. એને જોયું આવું થયું એમ. મહેલમાંથી દ્રષ્ટિરૂપી દોરડું નખાણું ઠેઠ હાથી ઉપર, અને સહજાનંદ સ્વામીને એ દોરડામાં લપેટ્યા, અને પછી વૃત્તિ દ્વારા આ રાણીઓએ પુરુષોત્તમને હાથી ઉપરથી આખે આખા ખેંચ્યા, અને નયન દ્વારે એણે પોતાના અંતર આત્માના મહેલમાં પધરાવ્યા, અને ત્યાં એણે પ્રભુની પૂજા કરી. આ વાત છે. અને પછી પાછા એણે હાથી માથે પાછા બેહાડી દીધા. ચાલુ સવારીમાં આવું થઈ ગયું. ગ્રંથકાર લખે છે કે તેમને, એટલે કે રાણીઓને, મૂર્તિમાં અખંડ દિવ્ય ભાવ રહ્યો હતો, તે માયિક દ્રષ્ટિવાળા લોકોને દેખાતો નહોતો. એટલે ચોખ્ખું કરી નાખ્યું કે હતો અને કાયમ રહ્યો હતો, પણ માયિક દ્રષ્ટિવાળાને આ વાત ક્યારેય સમજાણી નહોતી ને ક્યારેય દેખાણી નહોતી. એ બધું પૂરું થઈ ગયું. પામી ગયા પામી ગયા, રહી ગયા રહી ગયા, જામી ગયા જામી ગયા, છેટા રહ્યા છેટા રહ્યા. આ તો અલૌકિક ખેલ થયો. આજ પણ ખેલ ખેલનારા ખેલી લે છે, જામી જનારા જામી જાય છે, પામી જનારા પામી જાય છે, અને અડખે પડખે બેઠેલા એને કાંઈ ખબર હોતી નથી, કોઈને કાંઈ ભળાતું નથી, કોઈને કાંઈ. આ બધું એવું છે વાલા ભક્તો. આ રીતે ચૂડામાં બધાને સુખ આપીને મહારાજ ચૂડાથી નીકળી બલદાણા પધાર્યા, અને ત્યાં જઈને ત્યાંના ભક્તોને દર્શન વગેરેનું સુખ આપ્યું, અને મહારાજ ત્યાં થાળ જમ્યા. પછી સંતોએ કીર્તન ગાન કર્યું બલદાણામાં. ત્યારબાદ હરિભક્તો બધા ભેગા મળીને પૂજા કરવા આવ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ત્યાંના ભક્તોને પૂજા સેવા કરવાનો વિવેક શીખવાડ્યો. સ્વામી કે આમ કરાય પૂજા, આમ કરાય, લાઈનમાં અવાય, આમ હાર પહેરાવો, આમ કરો. બલદાણાનું નામ આવે ને ત્યાં મને ત્યાંના કુંવરજીભાઈ મોરભાઈ શંકરિયા યાદ આવે. આજે એની 82 વર્ષની ઉંમર છે. હું બલદાણા ગયો ત્યારે મને મળેલા. એને અખંડ જપનું અંગ એવું સરસ પડી ગયું છે. સ્વામિનારાયણ 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 આપણે મૈયાદાદાની જેમ ચાલું છું. વલભીપુલનો લક્ષ્મણ દાદો, સભાડિયાનો દાદો માવજી, માણસાનો આપોભાઈ, હા અમારે બીઠલી બેઠો કનુભાઈ, આને બધા એવા અંગ પાડ્યા છે. સ્વામિનારાયણ 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 ચાલુ છે. એવા ઘણા બાઈઓ ભાઈઓ છે કે એણે આ કામ કર્યું, આપણે બધા બીજા કર્યા, એણે આ કર્યું. અખંડ સ્મરણ જે પુરુષોત્તમને પ્રિયમાં પ્રિય કામ, જેમાં મહારાજનો અઢળક રાજીપો છે, પ્રભુ વશ થઈ જાય, આધીન થઈ જાય એવું કામ. પૂર્વે આવું કામ કરનારા થયા છે, હાલ પણ પૃથ્વી ઉપર છે, નજરે દેખાય છે. વલભીપુરમાં એક દરબાર હતા, અખંડ નોન સ્ટોપ આજીવન મૌન રાખી એને રામ 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 નોન સ્ટોપ કર્યું. કરનારા કરે છે, આપણે નજરે ભાળીએ છીએ. આપણાથી એ માર્ગે હલાતું નથી, એવું થવાતું નથી, એમ ગમતું નથી, એમ કાંઈ આપણા ખબર નહીં હવે જે હોય તે. પણ ભગવાનનો એ પ્યારામાં પ્યારો માર્ગ છે. કુંવરજીભાઈ મોરભાઈ શંકરિયા અખંડ ભજન પરાયણ છે, હાલ છે. આ પ્રસંગે ગ્રંથકાર સેવાનો મહિમા કહે છે. મહારાજ બલદાણા છે અને આધાન સ્વામી કંઈક સેવા બાબતની ચોપાઈઓ લખે છે. જે શ્રીહરિની સેવા કરે છે તેની જ મોટપ વધે છે. ભગવાનને તો કોઈ વસ્તુ કે વ્યક્તિની આશા જ નથી, જરૂર જ નથી. કેમ જે અનંત બ્રહ્માંડના જે જે લોકો છે તેને શ્રીહરિ જ બધું નિરંતર આપતા હોય છે, આપતા રહે છે, આપવાના છે. ભગવાનને કોઈ પાસેથી ક્યાં કાંઈ જરૂર છે? પણ જે ભગવાનની સેવા કરે છે, આહા, એની મોટપ બહુ વધે છે. જે લોકોએ જેવી સેવા કરી હોય તેને શ્રીહરિ તેવું ફળ આપતા જ રહે છે. શ્રીહરિ તે ફળ દેવાનું ક્યારેય ભૂલતા નથી, કારણ કે શ્રીહરિ તો સહના અંતરિયામી કહેવાય છે. આવું સ્વામીએ લખ્યું. પછી શ્રીહરિ બલદાણાથી નીકળ્યા અને લીંબડી પધાર્યા. લીંબડીમાં બધાને સુખ આપી ત્યાં થઈને મેમકા પધાર્યા અને મેમકામાં જઈને મહારાજે સભામાં એક સરસ વાત કરી છે. શ્રીહરિએ સૌ સંતો અને માચા ખાચર તથા અલોયા ખાચર આ બંને ભક્તોને સત્સંગી આગળ વાતો કરવાની આજ્ઞા કરી. આ ઘટના મેમકા ગામમાં ઘટી. મહારાજે સભામાં એમ કહ્યું કે માચા ખાચર એક તમારે, અલયા ખાચર એક તમારે, અને સંતો તમારે બધાએ બીજા આગળ સત્સંગની વાતો કરવી, બીજાને સત્સંગ કરાવવો, આ અમારી આજ્ઞા છે. ચાલો હું તમને વાતો કરવાની રીત શીખવાડું. તમને હું વાતો કરવાનો આદેશ આપું છું તો વાતો કઈ રીતે કરાય એ પણ હું તમને શીખવાડી દઉં. જે કોઈ સત્સંગી આવે કે સત્સંગી થવા આવે તેનું પ્રથમ અંગ તપાસવું. પહેલાં સત્સંગી હોય, બીજ સત્સંગી હોય, તમારી પાસે આવે, તમારે એને કંઈક વાત કરવી છે તો પહેલાં એનું અંગ જોઈ લો. પછી જે રીતે એના સત્સંગની વૃદ્ધિ થાય, એના અંગની વૃદ્ધિ થાય એવી વાતો એની આગળ કરવી. પોતે સત્સંગી થયા પહેલાં કેવા હતા એ જાણી લેવું. તે સમયે પોતાની સમજણી કેવી હતી એ થોડું જાણી લેવું અને પછી તે વિચારીને એને વાતો કરવી. જેને વાત કરવાની કળામાં સારી યુક્તિ ન આવડતી હોય તો તેણે ક્યારેય વાતો કરવી નહીં. હા, તેણે તો પોતાના નિયમ ધર્મ પાળવા અને પોતાનું કાર્ય સુધારી લેવું. એણે એ માર્ગે જવું નહીં, ઉપદેશકના માર્ગે. પ્રગટ પરમાત્માની દ્રઢ ઉપાસના જ સાધન માત્રનું મૂળ છે, સાધન માત્રનું બીજ છે. પ્રગટ પરમાત્માની ઉપાસના માટે તમે એ વાત વધારે ને વધારે બધાને કરજો. मूल बीज जो अविच्छिन्न अर्थात अखंड रहे तो ते मनुष्य नो मोक्ष कोई दिवस थाय छे। जो प्रगट पूर्ण पुरुषोत्तम नारायण नो एनके प्रकारे जो नीचे थई गयो भगवान समझाई गया तो एनु कल्याण पाकू छे। पची स्वभाव ने लईने के दोष ने लईने सत्संग में झगड़ा करे का तो सत्संग छोड़ी वयो जाए पण भगवान साथे जो ई चोटी गयो नीचे थी तो कल्याण थाय। कदाच एमा खामी होय तेका जन्म भगवान आपे पण कल्याण एनु तो रिजर्व थई गयो। थोड़ुक मोड़ू थाय पण कल्याण पाको। आ प्रभाव छे नीचे नो। श्री हरि आवी आज्ञा करी त्यां मेमका मां अने पछी मेमका थी भगवान तावी पधार्या। तावी मां बहु सारा भक्त त्यांथी देवळी आव्या पछी मच्छियाव आव्या फैबा पछी विछिया थई ने हुताशनीनो समयो करवा भगवान श्री हरि अमदावाद पधार्या। मैं तमने कह्युं तुं के भगवान विचरण करीने अमदावाद जशे। अमदावाद थी पछी गढडे आवशे त्यारे आपणे चौथा पुण्यनी पूर्णाहुति पामीशुं। અમદાવાદના ભક્તોએ ભગવાનનો આદર કર્યો, સ્વાગત કર્યું, સુંદર મજાના ઉતારા પાણી વ્યવસ્થા કરી અને મહારાજને માટે હરિભક્તો સંતો માટે સુંદર રસોઈ કરાવી। શ્રીહરિ પ્રથમ જમ્યા, ત્યારબાદ શ્રીહરિએ સંતોને ભાવથી પીરસીને જમાડ્યા, ત્યારબાદ શ્રીહરિ પુરુષોત્તમ પટેલના ઘેર જઈને પહોંચી ગયા અને સંતો જમીને નદીએ સ્નાન કરવા ગયા સાબરમતીએ। ત્યારે ગ્રંથકાર સંતોની પરસ્પર આત્મીયતા વર્ણવતા આવું કહે છે કે મહારાજે સંતોને કેવા તૈયાર કર્યા હતા।
કોવુ ખોટન કાઢે કબહુ,
કોવુ ખોટન કાઢે કબહુ,
એસી ક્રિયા કરત હે સબહુ,
એસી ક્રિયા કરત હે સબહુ।
કોઈ વ્યક્તિ ખોટ ન કાઢી શકે સંતોમાં, એવા બધા સંત બધા એવી જ ક્રિયા કરતા, એમ જ જીવતા, એમ જ રહેતા કે કોઈને થોડા ઘણા નેગેટિવ સંકલ્પો થવા ન પામે, અભાવ ન આવે। આવી રીતના સાધુને ટ્રેન કર્યા મારા। આ કઈ નાની એવી સેવા મહારાજે આપણી કરી ન કહેવાય। હવે બહુ સરસ લખી,
એક એક કૂતવો કહેવત તાઈ,
એક એક કૂતવો કહેવત તાઈ।
આટ આટલા ભગવાને આ સંતોને તૈયાર કર્યા હતા કે કોઈ એની ભૂલ કાઢી ન શકે, તો પણ આ સંતો એકદમ નિર્માની ને કુણા રહીને એક બીજાને અરસ પરસ એમ કહેતા હતા, સ્વામી મને કાંઈક ખોટ દેખાય તો કહેજો, મારી ભૂલ થતી હોય તો મને દયા કરીને કહેજો, તમારો જાણીને કહેતા રહેજો મારામાં કાંઈક ભૂલ પડે। આવું સંતો એકબીજાને હાથ જોડીને કહેતા હતા, જુઓ તો ખરા ક્યાં આ સંતોનું નિર્માનીપણું, ક્યાં આ સંતોનો ખપ અને ક્યાં આપણે। આપણે કોઈને હાથ જોડવાના હોય ને પૂછવાનું હોય કે મારી ભૂલ હોય કહેજો, છ મહિના બાર મહિના વરવ્યું જાય, પૂછ્યું કહેશું। આવા બધા ઘણા પ્રસંગોને મેં જોયા છે, સૌથી વધારે જીવને નડે છે અહમ માન, એને લઈને બીક લાગે છે, હલકો થઈ જાય છે, કા મારું અપમાન થશે, કા મારું પછી બાર બીજાને કહેશે, મારા ઉપર રાજીપો નહીં રાખે, એવળી બહુ હુંવાળી વાત, હું મારું જે છે એ બધું કહી દઈશ ને તો રાજીપો યોજાય, એટલે કરી વાત કે આવો નવો હળિયેલો રસ્તો હોય રાજીપો કેવી રીતે રહેશે। મન બહુ છેતરે છે જીવને બિચારા, અવાર ધ્યાન સુધી રોજ મન છેતરતું જોઈએ અને આ ભોપો છેતરાતો જોઈએ, બોલો આવું આશ્ચર્ય છે। આ સંતોમાં કોઈ ખોટ ન કાઢી કે એટલી હદે મહારાજે એમને તૈયાર કર્યા છે, તોય આ સંતો એકબીજા સંતોને પૂછતા રહે છે કે કાંઈક કહેવા જેવું લાગે કેજો, તમે તમારે શરમ સંકોચ રાખતા નહીં, મારાથી ડરતા નહીં, હું તમારે તમારું અપમાન ખમીશ, મને કહેજો. હા હા, આવો ખપ આવી જાય ને આપણામાં તો આ જન્મમાં ભગવાન સાક્ષાત મળી જાય. સંતો આવી રીતની પરસ્પર વાતો કરતા, પરસ્પર એક એકનું હિત ચાહતા હતા, હિત, અને એકબીજાનું મહાત્મ્ય સમજીને વચન બોલતા. પણ ક્યારેય કોઈ સંતના મહિમાનું ખંડન કરતા જ નહીં. આ એ વખતની વાત છે, આજની નહીં. આજ ઓલ્યાવાળાનું કાપે, ઓલ્યાવાળાનું કાપે, ઓલી સંસ્થાવાળા ઓલ્યા સંસ્થાનું, ઓલ્યા ધામવાળાનું, ઓલ્યા ગુરુવાળાનું ઓલ્યા ગુરુવાળા કાપે, ઓલી ગાદીવાળાનું ઓલી ગાદીવાળા કાપે, ઓલ્યા ગાદીપતિનું કાપે, ઓલ્યા દેશવાળા ઓ દેશવાળાનું કાપ્યા કરે, રંગ જાયમો, આમાં ક્યાંય કલ્યાણ દેખાય? આ માર્ગે જવાય, આવા માર્ગે ચડી ગયા હોય એની આરે હલાય, એની વાતે સંભળાય. અહંતા મમતામાં, સ્થાનમાં, વ્યક્તિમાં, માનમાં બંધાઈ ગયેલી આ બધી ગંધાઈ ગયેલી બાબત છે. સુગ્ન હોય એ વાત સમજી શકે છે, મૂર્ખાઓને બધાને વંદન છે, એના માટે આ સાગર સાર નથી. અદ્ભુત
પરસ્પર સંત કરતયું બાતા,
પરસ્પર સંત કરતયું બાતા,
એક એક કે હિત રહત ચાહતા,
એક એક કે હિત રહત ચાહતા,
પરસ્પર માત્મ ખંડન ન કરહી,
પરસ્પર
મહિમાનું ખંડન ક્યારેય નહોતા કરતા. એ બધો ધંધો હમણાં ઘણાએ લીધો છે, પરસ્પર મહિમાનું ખંડન કરવું એકબીજાના. ક્યાંક તો એવું દેખાય છે કે ઓલો ઓલ્યાનો મહિમા કાઢ નાખે, ઓલો ઓલ્યાનો મહિમા કાઢ નાખે, પછી થાય એવું એ બેન પડ્યા મૂકીને મુમુક્ષુ ત્રીજી જગ્યાએ વયો જાય, પછી આમાં ત્રીજા ફાવે છે અને એની અક્કલ નથી પડતી કોઈને કે આમાં ત્રીજા ફાવે છે એમ. હવે મૂર્ખાઈ બંધ કરીએ થારું, જાણે હાવ નાશ ન થઈ ગયો હોય એવું દેખાય છે ક્યાંક.
પરસ પરમાત્મા ખંડન ન કરહી,
પરસ પરમાત્મા ખંડન ન કરહી,
મહાત્મ રખી કે વચન ઉચરહી,
મહાત્મ રખી કે વચન
મહાત્મ રાખીને વચન બોલતા તા,
મહાત્મ રાખીને વચન બોલતા તા,
પરસ્પર મહિમાનું ખંડન નહોતા કરતા,
પરસ્પર મહિમાનું ખંડન નહોતા કરતા.
પ્રભુ બચાવે આપણને, રક્ષા કરો મહારાજ, અમારી રક્ષા કરો. બધું જ ભગવાનનું છે, બધા જ ભગવાનના છે. આ વાતને ભૂલવી નહીં, આપણે પણ ભગવાનના છીએ. આવું બધું એકબીજાના ખંડન પરાયણ જીવન સાથી થઈ જાય છે એ પણ સમજાય છે. જીવ જ્યારે ભગવાન સિવાય ક્યાંક બીજે બંધાઈ જાય છે ત્યારે આવું થઈ જાય છે. આ બધા તો સંતો કેવળ ભગવાનમાં જ બંધાયેલા હતા, તેથી તો નહોતા દેશ વિભાગ, નહોતી કોઈ ગાદીઓ, નહોતો કોઈ એવો ગુરુવાદ, નહોતા કોઈ એવા મંદિરો ને ધામવાદ, નહોતો કોઈ દેવવાદ, નહોતું એ વખતે ધર્મકુળ, નહોતો કોઈ આચાર્યવાદ કે કુળવાદ. મહારાજ હતા ને સંતો ને હરિભક્તો હતા બધાને સીધો મહારાજ હારે ભાવ અને જોડાણ હતું. અને એવું દિવ્ય વાતાવરણ ને એવા બધા સુખિયા હતા. અને એટલે એકબીજાને હાથ જોડતા ને કહેતા હતા, કાંઈ પણ ખામી હોય તો કહી દેજો હો. એકબીજાનું હિત ચાહતા અને એકબીજાનું હારું જ બોલતા. કોઈના મહિમાનું કોઈ ખંડન નહોતું કરતું. મુક્ત સમાજ હતો, મુક્ત સમાજ. ક્યાંય કશાય માય બંધાઈ ગયેલો, વળગી ગયેલો, ચોટી ગયેલો સમાજ નહીં, મુક્ત સમાજ. દેશ કાળે ઘણું બધું બદલી જતું હોય છે. ઓલાને એમ થાય કે આના માઇન્ડમાં કેવું નાખીએ તો એ જ્યાં જાય છે, જ્યાં વળી ગયો છે, ત્યાંથી અભાવ લઈને તૂટીને આ આપડો થાય. બસ આ આવે ત્યાં કઈક આપે એમ. પેટમાં આવો મોટો ગાંઠો, આવો સ્વાર્થનો છે, આમાંના કલ્યાણની તો વાત ખબર નહીં. હોય તો હોય, ન હોય એવું ન હોય. પણ વિચારવા જેવી બાબત છે. કોઈને કોઈ વ્યક્તિમાં ભાવ હોય તો એ ભાવ વધે એવી વાત કરે એ ડાયો કહેવાય. ભાવ મહિમા તોડાવી નાખવાની જ વાતું થાય ત્યાં સરવાળે શાંતિ શું નીકળે એમ હું કહું છું. પટ્ટેવ પડી ગઈ, સંકુચિતતા આવી ગઈ, સ્વાર્થતા ઘેરો લઈ ચૂકી છે. અને જ્યાં જ્યાં પોતે રહ્યા છે તે પોતાનું મનાણું છે, બીજું પારિકું મનાણું છે, એને લઈને આ બધા પ્રોબ્લેમ છે. મહારાજને જેમ બધું જ પોતાનું મનાય, એમ આપણને જ્યારે બધું જ શ્રીજી મહારાજના નાતે પોતાનું મનાય તો આ બધી પાપ લીલાથી બચી શકાય. બાકી અસંભવ, બચાય એવું નથી. કા આપણો ટ્રાન્સફર થઈ જાય, કા ટ્રાન્સફર થાય, ઓલો દેશ બધો આ દેશમાં આવી જાય, આ દેશ બધો ઓલા દેશમાં આવી જાય, અને પછી જુઓ હું શું ભાષણ થાય છે. ટ્રાન્સફર કરી નાખવાનું, ખ્યાલ આવ્યો તમને? આખે આખું બદલી નાખવાનું કે તમે બધા આ સંભાળ લ્યો, આ બધા ઓલું સંભાળ લે, હવે જોવો જોઈએ શું મહિમા ગાય છે, કેમ ગાય છે, કોનો ગાય છે, શું કરે છે. ભગવાનને હું હું મજવું આમાં, વાત આ છે. આમાં ભગવાનને હું મજવું? ભગવાન તો એમ કે કે બે દેશ મારા, બે આચાર્ય મારા, બે ગાદી મારી, બધા સાધુ મારા, બધા બ્રહ્મચારી પાર્ષદો મારા, બધા મંદિરો મારા, બધા મંદિરોમાં મેં મૂર્તિ પધરાવી છે એ બધી મૂર્તિઓ, બધા દેવો મારા, બધા તીર્થો મારા, બધા શાસ્ત્રો મારા, જીવના કલ્યાણ માટે આ બધું મેં કર્યું છે, મારું છે, બધાને હું ધામ આપવા વાળો છું. તમે બધા આ રીતે કુંડાળા કરીને એકબીજાનું કાપ્યા કરો, ખેંચ્યા કરો. ભગવાન કે મારે હું સમજવું આમાં? તમને આવું બધું કરવાનું મેં કેદી કીધું તું? પાપ લાગશે, હ પાપ લાગે. આખો સંપ્રદાય મહારાજનું શરીર છે, આખો સંપ્રદાય મહારાજનું શરીર છે. એનું આપણને સતત સ્મરણ રહેવું જોઈએ. અલા બાપુ ને બે ચેલા હતા ખબર છે, બેન ઠામુકું ભળે નહીં, હાંજે બે બાપુના પગ દાબવા જાય ને તે માળા બાંધે, સમજ્યા, કે આ પગ ને અડતો નહીં, આ પગ મારો, આ પગ મારો. પછી બાપુને એમથી બાજ બાજ કરે છે, વેચી દીધા પગ, જમણો તારો ને ડાબો તારો. હવે ઓલો ડાબો દાબે, ઓલો જમણો દાબે, એમાં બાપુ આમ પડખું ફરે, તો ડાબો પગ જમણા પગ ઉપર જાય તો ખરો, એટલે ઓલો ખેંચીને હેઠો મૂકે, સમજ્યા, ઓલો જમણા પગ વાળો છે ને એ ડાબા પગને ઉપાડીને હેઠો મૂકે, મારા પગ ઉપર તારો પગ નહીં, સમજી ગયો તું. એક દી તો એવું બન્યું કે જમણો પગ ડાબા પગ ઉપર ગયો, અને જેના ભાગમાં ડાબો પગ આવ્યો હતો ને એને એવો મગજ ગયો, બાજુમાં લાકડી પડી છે, ઓ પાડીને એક જીકી જમણા પગને, કે સાલા મારા પગ ઉપર તું સડી જાશ, એનો પગ આરામ ખોલ છે, મારો ગુરુભાઈ એ પગ એનો છે, તું એનો આ મારા પગ ઉપર. અને ગુરુ બિચારા ઓય બાપા કરી ઊભા થઈ ગયા, એટલે આ મૂર્ખાઓ તો મારા પગ ઉપર એનો પગ આવે જ કેમ ગુરુજી કે છે. ગુરુજી રોવા માંડ્યા બિચારા, વાગ્યું બહુ, અને શિષ્યોની મૂર્ખાઈ ઉપર, રાગદ્વેષ ઉપર, ખેંચા ખેંચ ઉપર ગુરુ રડ્યા. ગુરુએ એમ કીધું, હે મૂર્ખાઓ, તમને મેં પગ વેચી દીધા છે, એનો અર્થ એ નહીં કે તમે આ રીતે આમ કરો. એટલે આ એનો કે એનો, પણ પગ મારો છે એનું તો ધ્યાન રાખો, આ બે પગ મારા છે. આ બધું ભગવાનનું છે એટલું તો ધ્યાન રહેવું જોઈએ ને. અમે હાચાન ઓલ્યા ખોટા, અરે ભલા માણા, આ રાગ દ્વેષ અહંકાર સ્વાર્થ મૂર્ખતા બધી બંધ રાખીએ અને કાંઈક ભગવાન દુખાય ને એ રીતે જીવીએ તો સારું. લાકડી મારે ને વાગે તો રૂજાય, પણ એકબીજાના દોષો ખોળીને જે પ્રવચનો થાય છે, જે નિંદાઓ થાય છે ને, એનાથી જે દિલ તૂટે છે એ પછી હંધાતા નથી, પછી હંપ જોવા નહીં મળતો. ઘોડું ભાંગ્યું ખેલતા, પછી મન ભાંગ્યું કવેણ, મોતી ભાંગ્યું વિંધતા, એને નહીં હાંધો નહીં રેણ. હું ભણતો તો ચોથી તે દાડાનું આ મને આવડતું હતું, વાલા સંતોએ ટેકો આપ્યો. ઘોડું ભાંગ્યું ખેલતા, મન ભાંગ્યું કવેણ, મોતી ભાંગ્યું વિંધતા, એને નહીં હાંધો નહીં રેણ. અમારે ગોવિંદભાઈ માસ્તર એક હતા, યા ગાતા ક્યારેક પેટી લેવું, એને પછી હાંધાન રહેણ થતા નથી. બોલો, આપણે બધા ધામમાં ભેગા બેસું કે કેમ થાય? ત્યાં બધા ડિવિઝન રાખવા પડે છે મને લાગે. એમાં કોઈક ભોળો ભગત આ સભામાંથી ઓલી સભામાં વયો ગયો તો ઓલો લાકડી જ દેખ, આઈ કેમ, આઈ કેમ આવ્યો અમારા આમ તું રે. બોલ્યો કે પણ એમને એમ નથી આવ્યો, ચેક લઈને આવતા આવતા બે સેવા લે. ઓ આ તો સેવા, હો હો આ તો, આ તો આપણી સેવા, એ અમને ખબર નહીં. હવે હા આવજો આવજો, તો તો તું અમારો જ કહેવાય, ન્યા તો ન્યા હું કામ જાશું. એવો ખેલ થાય છે. માયા 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 બડી મોહિની એના વજ્રમય ગાળા, હાંગો કે હલવાણા કંઈક ચડ્યા અને કંઈક પાળા. કોઈને હક લેવા દેતી નથી, કોઈની શાંતિ રહેવા દેતી નથી. ભોગા કરીને કે ચડ્યા ને પાળા, સમજ્યા? અમારી જેમ અધેર ચડ્યા હોય એની વાત થઈ ગઈ, તમારી જેમ હેઠા બેઠા હોય એની વાત થઈ, સમજ્યા? હાંગો કે હલવાણા કંઈક ચડ્યા એટલે અમે બધા, અને કંઈક પાળા એટલે તમે હરિભગત, બધા હલવાણા, અધેરી બેઠેલા હેઠે બેઠેલા બધા, સમજ્યા? પગ પાળા બધા હલવાણા. હવે આનું શું કરવું? શાંતિ નહીં ક્યાંય. તમે જો ના મંદિર જાઓ ને એટલે ભડકા જોય, બહારથી તમને આટા ટોપો ભયંકર લાગે એમ કે આ હા 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 હું પણ આમ પણ. અહીં અંદર જઈને તે રાગ દ્વેષ ઈર્ષા અહંકાર મમતા સ્વાર્થ ખેંચા ખેંચી, એકબીજાને ખંડન કરવું, એકબીજાને આંટીએ લેવા, ઈટી જવું વગેરે વગેરે, મારા બેટાને ખેલ હાલતા જોઈ લે. હવે ન્યા શાંતિ ક્યાંથી હોય મને કહો છો? ભગવાન શ્રીહરિ અમદાવાદ છે, અને એ વખતમાં એવું બન્યું કે અમદાવાદના કુમાર્ગીઓએ સરકાર પાસે જઈને ફરિયાદ કરી, જે લોકોને દારૂ માંસ વ્યભિચાર બીજું ત્રીજું ખેલ કરવા જોઈતા હતા અને ભગવાન સ્વામિનારાયણ આ બધું બંધ કરાવ્યું છે એવી બીક લાગી, એટલે એવા જે હતા આ કોઈ બિન સંપ્રદાય કે કુસંગી કે નાસ્તિક નહોતા, આ બધા જે હતા ને એ બધા કોઈક ને કોઈક દેવ દેવી સંપ્રદાય ને ભક્ત ને આગેવાન ને મોટા મોટા કહેવાતા નેતાઓ જ હતા. એને બહુ નુકસાન જાતું હતું સ્વામિનારાયણ ભગવાનને લઈને, એટલે એ બધા સરકાર પાસે ગયા અને રાજાને કંઈક આવી વાત કરી કે મહારાજ આપને ખબર છે કે આ સ્વામિનારાયણ અમદાવાદમાં આવ્યા, એને લઈને રાજ્યની આવક ખૂબ ઓછી થઈ જશે. પેલા એ પૂછ્યું અધિકારીઓ કે કેવી રીતે ઓછી થઈ જાય, તો કે રાજ્યના ચાર આવકના દ્વાર છે, એ ચાર દ્વારે ખજાનામાં ખૂબ આવક આવે, સરકારને ખૂબ પૈસા મળે. અચ્છા કયા એ ચારવાના છે? તારે કીધું, એક ચોરી, ચોરીઓ થાય એમાં ભાગ મળે, બીજો વ્યભિચાર, ત્રીજો દારૂ, અને ચોથું માંસ. આ ચાર આવક આવવાના દરવાજા છે. સ્વામિનારાયણ આ ચારેય દરવાજા બંધ કરે છે. તમારામાં કોઈ રાજનીતિ જાણનારા છો એને આમાં ખબર પડે, ખૂબ મોટી મોટી ચોરીઓ થતી હોય ને એમાં ભાગ હોય, નાની ચોરીમાં નાના અધિકારીનો ભાગ હોય, નાના નેતા નાના અધિકારી હોય, જેવું નહીં હોય, મોટામાં મોટાનો ભાગ હોય, પુષ્કળ. અને જ્યાં વ્યભિચાર થાય છે એમાં પણ ખૂબ પૈસા મળે, હા ખૂબ ભાજ રાજાને, હો રાજાને પૈસા મળે, એ બધું હાલવા દેવાના પૈસા મળે. કાયદા બારું જે જે ચાલવા દેવાનું હોય ને એમાં એને નાણું બહુ મળે. આ લારી નહીં રાખવાની, રાખવી છે તો દર મહિને આટલા દઈ જજે, મળ્યા? આ ખોટું નહીં કરવાનું કે ભાઈ અમારે કરવું પડે એમ છે, દર મહિને આટલા દઈ જજે, જાઓ કરો. આ વાત છે. આ દારૂ પાડવાનો ધંધો નહીં કરવાનો, પણ હપ્તો બોલો ને તો કેટલો હપ્તો, જાઓ દારૂ પાડો વેચો, સમજ્યા? આ કુટણખાનું નહીં આંકવાનું, કુટણખાનામાં ખબર પડે ને તમને, તો પણ રૂપિયા બોલો ને, જુગાર બાર દારૂ બધા, તો કેટલા, તો કેટલા મળી જાય તમને પછી, તો વાંધો નહીં કરો. પછી માંસ, આપણે ગમે એટલી અહિંસાની વાતો કરો, ગાયો ન કપાવી જોઈએ વગેરે જે કહેવું એ કહો, પરંતુ તમને કોઈને એ ખબર છે કે એમાં રાજાને પૈસા કેટલા મળે? પુષ્કળ ધન મળે, પુષ્કળ. કારણ કે એ બધું પ્રાણીઓ કપાય, એનું માંસ વિદેશમાં નિકાસ થાય, એનો ખૂબ જ એના કરારો હોય અને એમાંથી પુષ્કળ આવક હોય. એટલે અહીં કહે છે આ લોકો કે રાજાને કમાવાના આ ચાર દરવાજા છે અને આને સ્વામિનારાયણ ભગવાન બેન કરાવે છે. અને એક હિંસા ઝઘડામાં ખૂબ આવક આવે. બોલો સ્વામિનારાયણ, આ બધું બંધ કરાવશે રાજા, આમાં નુકસાન તમારે છે એમ કીધું. બોલો, એ હોશિયાર છે ને એને ખબર છે. પણ ત્યાં બેઠેલ માણસ સારા હતા, અધિકારીઓ. એને એમ કહ્યું કે તમારી વાત અમને ઠીક નહીં લાગતી, તમે આવી બધી વાત કરો છો એ અમને ગળે નહીં ઉતરતી, એટલે કઈ સાંભળ્યું નહીં. પછી આ બધી વાત સાંજે દિવાન ચિમન રાવજીએ શ્રીહરિ પાસે આવીને કહી કે આજે આવું બન્યું રાજ દરબારમાં, કદાચ એ લોકો કઈ કૌભાંડ કરશે ખરા, મહારાજ તમે અહીં આવ્યા છો લાગે છે એવું કઈક થશે. ત્યારે શ્રીહરિએ એમને કહ્યું, સહન કરવું એ અમારો ધર્મ છે. બહુ સરસ બોલે છે મહારાજ, કે થશે તો સહન કરશું, સહન કરવું એ અમારો ધર્મ છે, અમારામાં સહન કરવાની સિદ્ધિ રહી છે અને તે જ અમારો મહાન પરમ ધર્મ છે. આ વખતે અમે ક્ષમારૂપ હથિયાર ધારણ કર્યું છે, અમે તે ક્ષમારૂપી હથિયારથી અધર્મને જીતી લઈશું, અધર્મ ટાળી દઈશું. ભગવાન સ્વામિનારાયણની આવી વાત સાંભળીને સુજ્ઞ પુરુષો જે હતા, સજ્જનો જે હતા, એમને મહારાજ પ્રત્યે બહુ આદર થયો અને બહુ ભાવ થયો. એણે કહ્યું કે હે મહારાજ, આપ તો કલ્પવૃક્ષ જેવા છો, તેથી જે કોઈ આપનું અપમાન કરશે તે અપમાન કરનારાનું અપાર અપમાન થશે, એમાં કોઈ પણ શંકાને થાન નથી. કે જ્યારે કોઈ સત્પુરુષનો દ્રોહ કરે ત્યારે તેના ચિત્તમાં મોહ પેદા થાય છે, મોહ પેદા થાય છે અને તે મોહથી તેની બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી તે વ્યક્તિનો જ સર્વ પ્રકારે વિનાશ થાય છે. જોયું તમે, સત્પુરુષનો દ્રોહ, એમાંથી મોહ, મોહથી બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશે બધું નાશ. ચિમન રાવજી અને સજ્જનોની આવી બધી વાત સાંભળ્યા પછી સંતોએ ધૂન કીર્તન કર્યા. પછી શ્રીહરિએ સૌને રજા આપી એટલે સૌ સભામાંથી ઉઠ્યા. પછી શ્રીહરિ પોઢવા ગયા અમદાવાદમાં. પણ એ વખતે સૌ સંતોને શ્રીહરિએ પોતાની પાસે ત્યાં બોલાવ્યા, જ્યાં પોઢવા ગયા ત્યાં, અને પ્રેમ સહિત વાત કરવા લાગ્યા. મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કહે છે કે હે મારા પ્યારા સંતો, મારી એક વાત ધ્યાનથી સાંભળો. આ જગતમાં આપણે ધર્મ સ્થાપન કરવા આવ્યા છીએ. અધર્મી માણસો છે એને આ વાત ગમતી નથી. એ ગમે તે પ્રકારે તમને મારશે, નિંદા કરશે, અપમાન કરશે, તમારું વાંકું બોલશે, કાંઈ ના કાંઈ બધા કૌભાંડ થશે. પરંતુ મારી એક વાત ધ્યાનમાં રાખજો, જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી તમે સૌ નિર્માનીપણાનો ગુણ રાખજો. તમે બધા નિર્માની રહેજો સંતો, જેવા જડભરત હતા, જેવા સુખદેવજી હતા, બસ એમના જેવું તમારે નિર્માનીપણું ગ્રહણ કરવું. આવી મહારાજ વાત કરે છે. તેમના ગુણ હૃદયમાં કેળવી રાખજો. સાધુએ સાધુના ગુણ હૃદયમાં કેળવવા જોઈએ. સંતો, રાતે કે દિવસે તેને તમે ક્યારેય ભૂલતા નહીં હો. નિર્માનીપણું હોય ત્યારે જ તે સાધુ ગણાય, નિર્માનીપણું ન હોય તો સાધુતાના ગુણોનો નાશ થઈ જાય. નિર્માનીપણારૂપ ગુણ જ સાધુતાના તમામ ગુણોનું રક્ષણ કરે છે. સંતો, બધા જ સદગુણોનું મૂળ નિર્માનીપણું છે, તે સિવાય બીજો ગુણ મનમાં ધીરજ રાખવી. એક નિર્માનીપણું, બીજો ગુણ મનમાં ધીરજ રાખવી. નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા, એ ત્રણ ગુણ સાધુતાનું ભૂષણ છે. જોયું તમે, સબગુણ કો નિર્માન હે મૂરા, ઔર રખના ધીરજ હી ઉરા, નિર્માન ધીરજ ક્ષમા જોઉં, સાધુ કે ભૂષણ હે સો. નિધિક્ષની વાત અહીં આવી, આપણે જેને નિધિક્ષ કહીએ છીએ. હે સંતો, જેમાં એ નિર્માણાદિક ત્રણ ગુણ હોય તેને જ સાચા અર્થમાં ત્રિગુણાતીત સંત કહેવાય છે, એને જ. અને તેવા સંતને તો ત્રણ શરીર, ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાથી પર જાણજો. હા, એવાને પર જાણવા, અર્થાત આવા જે સાધુ હોય એને મૂર્તિમાન બ્રહ્મ સ્વરૂપ માનવા. આવા સંત બાહ્ય દ્રષ્ટિથી ભલે દેહમાં રહ્યા હોય, આમ બહાર જોવામાં ભલે દેહમાં દેખાતા હોય, દુનિયામાં દેખાતા હોય, આપણને આ લાગતા હોય, તો પણ તે નિર્માણાદિક જે ગુણો છે તેને કરીને તો તેઓ દેહથી પર જ છે. દેહમાં છે તો પણ દેહથી પર છે. નિર્માની પણ ધીરજ અને ક્ષમા એ ત્રણ ગુણવાળા સાધુ તો અનંત લોકમાં પૂજાય છે, એક લોકમાં નહીં, જ્યાં જાય ત્યાં પૂજાય છે. આવું મહારાજે કહ્યું. રાતે પોતાના શયન ખંડમાં બધાને બોલાવીને મહારાજે વાત કરી ખાનગીમાં કે સંતો ધ્યાન રાખજો, હો આપણે નિર્માની પણ રાખજો. ત્યારે સંતોએ કહ્યું કે હે હરિ, આપને રાજી કરવા માટે અમે અમારું આ શરીર આપને અર્પણ કરી દીધું છે, માટે આપે જેમ કહ્યું તેમ અમે વર્તશું, જેમ કહ્યું એમ વર્તશું. આવી જ્યારે સંતોએ વાત કરી ત્યારે પ્રગટ શ્રી હરિજી મહારાજ બહુ રાજી થઈ સંતો ઉપર. ત્યારે શ્રી હરિએ રાત્રિએ સંતોની છાતીમાં ચરણારવિંદ આપ્યા. મહારાજ કે તો હું તમારા ઉપર બહુ રાજી, બધા સંતો ખેસ્યા એક બાજુ મૂકીને આવી જાઓ, મહારાજ પલંગ માથે બેઠા છે, બધા સાધુને પ્રેમથી છાતીમાં ચરણારવિંદ આપે છે. આવું મહારાજે સંતોને સુખ આપ્યું. પછી શ્રીહરિજી સુખેથી પડી ગયા. બીજે દિવસે વસંત પંચમીનો ઉત્સવ કર્યો. કાંકરીએ સ્નાન કરવા જતા રસ્તામાં રામાનંદ સ્વામીની જગ્યામાં રઘુનાથ દાસજીની મુલાકાત થઈ. એ કથા તમે બધા જાણો છો, હું આ એનો વિસ્તાર કરતો નથી, જવા દો. પછી કાંકરીએ મહારાજે સ્નાનોત્સવ કર્યો, પછી ઉતારે આવ્યા. બે ઘડી મહારાજ પોઢ્યા છે. ઉઠીને મંડપ જ્યાં હતો સભા મંડપ ત્યાં આવ્યા, ત્યાં સિંહાસન ઉપર બેઠા. ત્યારે હરિભક્તો જે મેવા મીઠાઈ લાવતા હતા તે શ્રી હરિ એક એક હરિભક્તને બોલાવીને આપતા હતા, આમ પાછો આપે ભાગ. આ સમયે પાર્ષદો શ્રીહરિની મરજી પ્રમાણે સેવામાં તત્પર રહેતા હતા. બધી સેવામાં પાર્ષદો ખડે પગે ઊભા હતા. શ્રીહરિની મરજી સાચવવી તેના ઉપર જ સૌને એક તાન હતું, બધાય પાર્ષદોને એક જ તાન કે મહારાજની મરજી સાચવવી. સારા સમજણા તે બધા પાર્ષદો સેવા કરવામાં સાવધાન રહેતા. ચાહે એવો તિરસ્કાર થાય, અપમાન થાય, તો પણ તેઓ ક્યારેય શ્રીહરિની મરજી લોપતા નહીં, ગરમ થઈ જતા નહીં, કોઈનું અપમાન કરી નાખતા નહીં, બહુ ધીર ગંભીર સ્થિર નિર્માનીપણે રહીને સેવા કરતા. અપમાન તો થાય, ઘણા તેજ મગજને આવી જાય ગમે એમ માંડે બકવાસ કરવા, ત્યારે ધીરજ રાખીને શાંત રહેવું. શ્રીહરિ પોતાના સેવકનો જેમ જેમ તિરસ્કાર કરે, ભગવાન પોતે પણ આ પોતાના સેવકોનો બહુ તિરસ્કાર કરતા, અને પ્રભુ જેમ જેમ પોતાના પાર્ષદોનો સેવકોનો તિરસ્કાર કરે તેમ તેમ આ બધા પાર્ષદો મનમાં વચનનો સવળો અર્થ લેતા. મહારાજ કડક શબ્દમાં બોલે, અપમાન કરી નાખે, એનો હવળો જ અર્થ લેવાનો, બસ આ ગાંઠે જ વાળી દીધેલી, એમાં હિત સમજવાનું, હવળો જ અર્થ લેતા. શ્રીહરિ આવું હવળું લેનારા, નિર્માની થઈને સેવા કરનારા જે પાર્ષદો હતા એને જ પોતાની સેવામાં રાખતા. લ્યો, હવળું લેનારાને ધીમે ધીમે દૂર કરી નાખતા, અને જેને દુઃખ લાગતું એને દૂર રાખતા, એને નજીક સેવામાં રાખતા જ નહીં. જેને ટોકવાથી દુઃખ લાગતું હતું તેને પણ શ્રીહરિ હાચવી તો લેતા, થોડોક દૂર કરીને હાચવી લેતા, ભલે મનમાં તેનો વિશ્વાસ ન આવે, મહારાજ એનો વિશ્વાસ નહોતા રાખતા, પણ જેમ તેમ નિભાવી લેતા. સમજ્યા? જેમ કાચને હાચવે તેમ શ્રીહરિ દુઃખ લગાડનારા સેવકને પણ હાચવતા. શ્રીહરિ સૌની નાડી જાણી લેતા, રગ જાણી લેતા, અને સુખદાયક શ્રીહરિ તેનું ધ્યાન રાખતા, ગમે તેમ કરીને પણ તેને નભાવે જાતા, એમને કોઈ પણ રીતે કરીને તેને દુખાવા દેતા નહીં. અર્થાત આવા બધાને ભગવાનને હાચવવા પડતા હતા, ભગવાન એનું રાખતા. બોલો, શું એની દયાળુતા, શું કરુણા જોત કરે. આ પ્રસંગે ગ્રંથકારે એવું નોંધ્યું કે કથા શ્રવણ વગેરે નવ પ્રકારની ભક્તિ વિના જેની એક ક્ષણ પણ વ્યર્થ જાતી ન હોય અને જે શ્રીહરિના સ્વરૂપમાં જ તલ્લીન રહેતા હોય તે જીવના અનંત જન્મ ત્યારે જ મટે છે. બોલો, તલ્લીન થાય ત્યારે જ મટી જાય છે. અદ્ભુત વાત છે. માટે શ્રીહરિને સુખરૂપ જાણી તેમાં જ ચિત્ત રાખવું જોઈએ, પણ ભગવાનમાં ચિત્ત રાખવું જોઈએ, પણ તે અભ્યાસ કર્યા વિના ક્યારેય રહે નહીં. ભગવાનમાં ચિત્ત રાખવાથી અનંત જન્મ મટી જાય છે, મોક્ષ થઈ જાય છે, પણ તે ચિત્ત અભ્યાસ કર્યા વિના રહે નહીં. જ્યારે આ જગતને વિપરીત દેખે, કહેતા દુઃખ દુઃખ અને દુઃખમય જ દેખે જગતને, દેહને, આવો અભ્યાસ કર્યા વિના મનુષ્યનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં ચોંટે નહીં. આપણે દેહને દુનિયાને દુઃખરૂપ જ જોવાનો અભ્યાસ કરીએ છીએ. દેહને, દેહના સંબંધીને, વિષયને, ભોગને, ધનને, બંગલા, મોજ, શોખ, એસા, રામ, ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, સત્તા, આને દુઃખરૂપ જ જોયા કરીએ, આવો અભ્યાસ કર્યા કરીએ, તો ભગવાનમાં ચિત્ત ચોંટે એવું કહે છે. આપણો અભ્યાસ તો એવો છે, આ બહુ સારો, પૈસા તો બહુ સારા, આ બહુ સારું, આ બહુ સારો, આવો અભ્યાસ છે, ક્યાં જ ભગવાનમાં ચિત્ત ચોંટે કહોજો. દુઃખરૂપ દેખવાનો અભ્યાસ થાય ત્યારે એમાંથી વૃત્તિ ઉખડે અને ભગવાનમાં વળગે. આવો અભ્યાસ કર્યા વિના મનુષ્યનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં ચોંટે નહીં. ચિત્ત તો અનાદિ કાળથી જગતમાં હેત કરી કરીને ત્યાં રસબસ થઈ રહ્યું છે. ત્યાંથી ઉખાડીને મહારાજમાં વાળવું, બધાનું કામ નહીં, છોકરાના ખેલ નહીં, અભ્યાસ કરે એનાથી થાય. ધર્મશીલ સંતોનું આવું વર્તન જોઈ અમદાવાદના ઘણા લોકો પોતાના મિથ્યા ગુરુનો ત્યાગ કરી શ્રીહરિના સત્સંગી થયા. સંતોનું વર્તન એવું જોયું એને ભગવાનમય, બસ બહુ લોકો સંતોને શરણે થયા, સત્સંગી થયા. શ્રીનગરના સુબા રઘુનાથ શેલુકરે શ્રીહરિની રાજ દરબારમાં પધરામણી કરાવી, સિંહાસન ઉપર બેસાડી પૂજન કર્યું, સ્તુતિ કરીને કહ્યું કે આપનો જય થાવો, આપનો જય થાવો. સુબાએ શ્રીહરિને હાથ જોડીને કહ્યું, તમે તો પ્રભુ છો, આ નાશવંત બંધનમાંથી છોડાવનારા છો એવું જાણવા છતાં હે પ્રભુ, અમે તમારું ભજન નથી કરી શકતા. મોટો પ્રોબ્લેમ છે, અમે જાણીએ છીએ કે તમે બહુ બંધન છોડાવનારા છો, પ્રભુ છો, પણ અમારાથી તમારું ભજન થતું નથી, આ એનું શું કારણ છે? તેની અમને પાછી કઈ ખબર પડતી નથી, મળો આમ કેમ થાય છે. અને અધિકારનો કેપ દિન પ્રતિદિન વધતો જ જાય. અમને જે અધિકાર મળ્યો છે, સત્તા મળી છે, આ બધી ગાદીઓ મળી છે, ને એનો કંઈક વિચિત્ર કેફ અમારા દિલમાં મારા બેટાનો રાજદી વધતો જ જાય છે. એમાં ખોટું નથી, આ બોલે ને બીજા બોલે નહીં, છે જ એવું, એનો યોગ જ એવો છે, એમાં નવાઈ જેવું કાંઈ નથી. એનો કેફ ચડ્યા જ કરે, અને એવો ચડી જાય મારો બેટો ઉતરે જ નહીં. એ ઉતરી જાય પણ કેફ ઉતરે નહીં, અને નડનડે જ કરે જ્યાં હોય ત્યાં. આ સાલું આશ્ચર્ય છો કે આ આરો કેફ ઉતરતો નથી, ચડતો જાય છે, આનું હું કરવું કે. ત્યારે શ્રીહરિએ બહુ સરસ વાત કરી, મહારાજ કે એક વ્યવહારિક બુદ્ધિ છે અને એક મોક્ષ સંબંધી બુદ્ધિ છે. એ બે પ્રકારની બુદ્ધિ છે શેલુકરભાઈ. વ્યવહારિક બુદ્ધિ છે તે ક્યારેય મોક્ષના કામમાં આવતી નથી, મારી ચોકડી. આ બધી જે આવી સત્તા ભોગવવી અને આમ તેમ ફલાણું ઢીકડું અધિકાર ને આ બધું કરવું, એ વ્યવહારિક બુદ્ધિ છે. અને એ વ્યવહારિક બુદ્ધિ મોક્ષમાં કોઈ દિવસ કામ આવતી નથી. એટલે હાવ ઘસીન ના, ઓલા શેલુકરભાઈ કે હાવ આવું તો, કે હાવ એવું જ છે, કાંઈ ઉપાય ખરો? એક ઉપાય છે, જો સંતોને મન તન અર્પણ કરી દો તો સંતો આ તમારી બુદ્ધિને પલટાવી શકે છે. સંતના પગમાં પડો ને એને આધીન થાવ, સંતોને રાજી કરો, એની પાસે બેસો, ગોષ્ઠી કરો, વાત સાંભળો, તો આ તમારી વ્યવહારિક બુદ્ધિને એ મોક્ષમયી બુદ્ધિ બનાવી શકે છે. આ એક ઉપાય છે. પણ હવે આવા મોટા અધિકારમાં રહેલા માણસને સાધુ પાસે નિર્માની થઈને હાવ દાસ રહેવું એ ફાવે નહીં. પાછું તકલીફ આવે પછી એનું કરવું શું? આવી બધી વાતો થઈ પછી ખબર નહીં હું થયું. પણ શ્રીહરિ રાજદરબારમાંથી ચાલ્યા અને વાતે ગાતે નવા વાસમાં પાછા પધાર્યા, ત્યાં સિંહાસન ઉપર આવીને બેઠા, પછી ત્યાં સભા ભરાણી. ત્યારે શ્રીહરિએ દરબારોને કહ્યું, દરબારો ઓલા સેલુકર ભાઈની વાત સાંભળીને અધિકારનો કેપ દિવસે દિવસે વધતો જાય છે એમ કીધું, માટે હે દરબારો, આ બધા હરિભક્તો છે ને એ દિવ્ય ધામમાંથી આવ્યા છે હો, એમ માનજો. તમારા રાજકીય નશામાં કે તમારી પાસે ધન સંપત્તિ વગેરે છે, અથવા તો તમે કુળ પરંપરાના રાજા કે યુવરાજ છો જે છો તે, પણ આ જે અમારે શરણે આવ્યા કંઠી બાંધી ભક્ત થયા છે, ગરીબ હોય ગમે તે જ્ઞાતિના હોય, પણ બધા દિવ્ય ધામમાંથી આવ્યા છે એમ તમે સમજો. એના સિવાય આવા કોઈ જીવ ન હોઈ શકે, દિવ્ય ધામમાંથી આવ્યા વિના આવા કોઈ ન હોઈ શકે. અમે બધાને દિવ્ય હોય એવા જ દેખીએ છીએ, માટે ભલા થઈને તમારા સત્તાના કેપમાં, ધનના કેપમાં, ઉચ્ચ કુળના કેપમાં, ક્ષત્રિયના કેપમાં જરાય પણ તમે કોઈને દુઃખ પહોંચાડતા નહીં, ઠેસ પહોંચાડતા નહીં, અપમાન કરતા નહીં. તમે અપમાન સહન કરતા શીખી જાઓ, દરબારો નિર્માની થાવ. આવું બોલે અમારે. જો આટલો દિવ્ય ભાવરૂપી સત્સંગ તમે રાખો તો સૌમાં સરસ હરિભગત થાવ, તો તમે સૌમાં સરસ હરિભગત થાવ. પરસ્પર એકબીજાનો અવગુણ અભાવ ન લ્યો તમે, તો તમારા સમાન બીજો કોઈ હરિભગત ન રહે. એક તો તમે ક્ષત્રિય, વળી કુળવાન, વળી તમારું લોહી ઊંચું, બુદ્ધિશાળી છો, વળી તમારી પાસે સત્તા સાધન સગવડતા બધું છે, પણ જો તમે બધાને નિર્માનીપણે આદર આપો, કોઈને તમે કડવા ઘૂંટડાનો અનુભવ ન કરાવો, તો તમારી તોલે કોઈ ન આવે, તમે એટલા શ્રેષ્ઠ ભગત થાવ. પણ આ કેવી રીતે બને? અહંકારી સ્વભાવ સત્તા ભોગવતા ભોગવતા જામીને એવો કડક થઈ ગયો હોય છે, અને એના દ્વારા અનેક અને કડવા અનુભવ એમનામ ચાલ્યા જ કરતા હોય, થયા જ કરતા હોય. પ્રસંગ પાડ્યો નથી, કડવો અનુભવ થયો નથી. કાંઈક વ્યવહાર કર્યો નથી, કડવો અનુભવ થયો નથી. પડખે ચડ્યા નથી, કડવો અનુભવ થયો નથી. કાંઈક લેતી દેતી કરી નથી, કડવો અનુભવ થયો નથી. આવરો જાવરો થયો નથી, કડવો અનુભવ થયો નથી. કાંઈક એમનું કામ કે કાંઈક આપણું કામ કે એકાબીજાનો કોન્ટેક થયો નથી, કડવો અનુભવ થયો નથી. મારા બેટાનો આ સ્વભાવ છે ને એ નહીં સુધરતો. મહારાજ કહે છે કે આ તમારો સ્વભાવ ટાળી નિર્માની થાવ તો તમારે તોલે કોઈ નહીં. હરિભગત થવાય, કંઠી બંધાય, તિલક ચાંદલો થાય, પૂજા કરાય, રોજ મંદિરે અવાય, રોજ કથા સાંભળાય, પણ નિર્માનીપણે દાસના દાસ થઈને ન રહેવાય. હા, કેટલું દાન દેવાય, ઉત્સવ સમય આ કરાવડાવાય ને મંદિરે બંધાવી અપાય, પણ કુણા માખણ જેવા થઈને વર્તવું ને એ સૌથી શ્રેષ્ઠ છે, અને એ સૌથી શ્રેષ્ઠ ભક્તપણું છે, એ મહાનતા છે. પણ એ ક્યાંથી લાવવી? ખમવું નહીં કોઈનું, બધાને ખમાડવું, આ અહંકારીની મોટા મોટી કુટેવ છે. કડવો ઘૂંટડો તો એ કોઈનો ન પીવે, બધાને જેટલા પવાતા હોય એટલા પાયા કરે. કેવી રીતે એના સ્વભાવને વશ કરીને અહંકાર ઓગાળીને હાવ નિર્માનીપણે આ સત્સંગમાં બધાને દિવ્ય અલૌકિક મુક્ત માનીને જીવી શકે? બહુ મોટો પ્રશ્ન છે. પણ મહારાજે કહી દીધું, બધાને કહેવું પડ્યું. શું કામ કીધું? કીધું મોટો વાટ કીધું કે તમે જો કોઈનો અભાવ ગુણ ન લો તો તમારા જેવા કોઈ મહાન નહીં. આવું કીધું. મહાન મુક્ત પણ જો આ માનવ દેહમાં આવે, કદાચ પેલા એમ કે ને પણ આમાં થોડીક આ ખોટ છે, થોડીક આ ખોટ છે, હવે એમાં આમ છે ને એમાં આમ છે, બુદ્ધિશાળી ને, એટલે પાછી બધાની ખામીઓ દેખાય. એ ખામી કાઢે તો મહારાજાનો જવાબ આપે છે, સાંભળી લેજો. મેં આ બધાને દિવ્ય કીધા, મુક્તો કીધા, એટલે તમે એમ ન કહેતા કે આવાને મુક્તો તમે કેમ કહો છો, આમાં આ ખોટ છે ને આમાં આ ખોટ છે. મહારાજ કેનો જવાબ દઉં છું, મહાન મુક્ત પણ જો આ માનવ દેહમાં આવે તો તેની સ્થિતિ દેહના જેવી બદલાઈ જાય છે. તેમાં ક્યારેક અતિ લોભ દેખાય, અતિ ક્રોધ દેખાય, દેખાય આવું બધું, ત્યારે તરત જ તેનો અભાવ આપણને આવે. બસ બધાને દિવ્ય ધામના મુક્ત જ સમજો, અને એમાં દોષ દેખાય એમ સમજવું કે અત્યારે મુક્ત પણ ભૂલી ગયા છે, દેહ ભાવમાં છે એટલે આવું છે, પણ એ આત્મા છે, એમાં ભગવાન છે, એ નાતે એ મુક્ત જ છે. આજ નહીં કાલ મુક્ત થઈ જવાના જ, માટે મુક્ત જ છે એમ સમજીને દિવ્ય બુદ્ધિ રાખજો. કેવો તાર્કિક જવાબ આપ્યો, ગળે ઉતરી જ જાય. હે કેને દિવ્ય ધામના મુક્ત જ સમજો, દિવ્ય ધામ કે જાનો યાહી, આમે બાત સબહી રહાહી, મતી કો જો ન રહત નિર્ધારા, ગુન કરી ફરી જાત ન વારા. એ ભાઈ આને મુક્ત માનો બધાને, એમાં બધી જ વાત આવી જાય છે. મુક્ત માનો એમાં બધી જ વાત આવી જાય છે. માનવ બુદ્ધિનો કોઈ નિર્ધાર રહેતો નથી, માયાના ગુણોથી બુદ્ધિને ફરતા કાંઈ વાર લાગતી નથી. જેને સત્સંગનો ખપ હોય તે અતિશય ગરજુ થઈને રહો, ટોક ઇન ટચ વાત. જેને ભગવાનનો ખપ હોય, મોક્ષનો ખપ હોય, સત્સંગનો, સંતોનો, ભક્તોનો ખપ હોય, તેવો બધા જ અતિશય ગરજુ થઈને રહો. હો વાતની એક વાત, જો ગરજ નહીં રાખો તમે સત્સંગમાંથી ઉડી જાઓ, નીકળી જાઓ, તમે એકલા જાઓ, સત્સંગ તમારી વાહે નહીં આવે. માટે ગરજુ થઈને રહો અને પોતાની બુદ્ધિને તુચ્છ ગણો, અને બીજા બધા હરિભક્તોને પોતાનાથી શ્રેષ્ઠ સમજો. પ્લીઝ બધાને શ્રેષ્ઠ સમજો, આવું મહારાજે દરબારોને કહ્યું. અને મહારાજે એમ કહ્યું કે આવો જે થાય તે સત્સંગમાં આગળ વધે છે, આવો જે થાય તે સત્સંગમાં આગળ વધે છે, અને જો માન રાખે તો તે ઘટી જાય છે, ઘટી જ જાય, એ દૂર જ થઈ જાય, એને પછી રહેવાય નહીં સત્સંગમાં, એ અવશ્ય ઘટી જાય છે. ભક્તજને પોતાના કોઈ ગુણનું માન રાખવું નહીં, ભક્તજને પોતાના કોઈ ગુણનું, પોતાની કોઈ બાબતનું પોતે શ્રેષ્ઠત્વ મનમાં માનવું નહીં, બીજા માને એનો બાદ નહીં. હા, આ વાતને ક્યારેય ભૂલવી નહીં. યહ ભૂલના ન કબુ બાત, આવું લખી નાખ્યું, યહ ભૂલના ન કબુ બાત. જેમ જેમ સારા શુભ ગુણ વધારે આવે, જેમ જેમ આપણામાં સદગુણ, સામર્થ્ય, ભક્તિ વગેરે વધતું જાય, તેમ તેમ આપણે અતિશય દીનપણે કુણા માખણ જેવા રહેવું જોઈએ. દીનપણા જેવું બીજું કોઈ પદ નથી, દીનપણા જેવું બીજું કોઈ પદ નથી. દીનતા તે નિર્ભય સ્થાન છે. દીનતા પદ સમ પદ ન કોઉં, નિર્ભય સ્થાન તેહી હે સો. શું અદભુત વાતો લખી છે આમાં. દીનતા તે ભગવાનનું ધામ છે, દીન બન્યો એ ધામ બન્યો, અને ધામ બન્યો એ ઘનશ્યામ પામ્યો. કેમ જે ધામમાં શ્યામ છે, ધામ શ્યામ ને સંબંધ છે. જહા ધામ તહા શ્યામ, ને જહા શ્યામ તહા ધામ, અને જહા દીનતા તહા ધામ તહા શ્યામ. દીનતા તો ભગવાનનું ધામ છે, અને અભિમાન છે તે રાવણ, હિરણ્યકશિપુ અને કંસનું ધામ છે. એ કંસનું પદ છે, દીનતા પ્રભુ પદ છે, અહંકાર રાવણ કંસનું પદ છે. શ્રી હરિની આ વાત સાંભળી બધા દરબારો ભારે ઊંડા ઉતરી ગયા, અને સંતો ભક્તોએ તો દ્રઢ કરીને આ વાત હૃદયમાં લખી લીધી કે આ રાખ્યા જેવી વાત છે, જાવા ન દેવાય આ વાતને. વાલા ભક્તો, આમ અમદાવાદમાં બધા ભક્તોને મહારાજ સુખ આપે છે એમ કરતા ફાગણ વદ પાંચમનો દિવસ આવ્યો. ફાગણ વદ પાંચમ, તે દિવસે અમદાવાદ શહેરના બધા હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરી. ઉત્તર ગુજરાત, વહેલાલ, વડનગર, વિસનગર, સિદ્ધપુર વગેરે ગામના ભક્તોની એક એક દિવસ રસોઈ લીધી હતી. આ બધાએ રસોઈ દીધી હતી મહારાજે, અને સંતો ભક્તોએ ખૂબ ભાવથી ઠાકોરજી જમાડ્યા હતા. પછી શ્રીહરિ અમદાવાદથી ચાલ્યા. હવે અમદાવાદથી મહારાજે રજા લીધી, અસલાલી આવ્યા, ત્યાંના ભક્તોને સુખ આપી. પછી જેતલપુર પધાર્યા, ત્યાં બધાને રાજી કરી. ધોળકા આવ્યા, ધોળકામ સુખ આપી કોઠ આવ્યા, ત્યાંથી બળો લાવ્યા, ત્યાંથી ખડો લાવ્યા, ત્યાંથી ખસ્તા આવ્યા અને ત્યાંથી જિંજર આવ્યા. આમ ખસ્તા ખસ્તા આવ્યા, એમ નહીં હો, ખસ્તા ગામ છે ખસ્તા, આ આપણી બાજુમાં જ. જિંજર આવ્યા, પછી ભીમનાથ આવ્યા, પછી પોલાર પર આવ્યા, અને પછી કુંડળ આવ્યા, અને પછી કારિયાણી, પછી જિંજાવદર થઈને મહારાજ ગઢપુર પધાર્યા. એભલ ખાચરે ધામધૂમથી સામયું કર્યું અને પોતાના દરબાર ગઢમાં મહારાજને પધરાવ્યા. શ્રીહરિએ તેમને સત્સંગ વિચરણની બધી વાત કરી. પછી આમ બધા ભેગા થઈ જાય, બે આખું કુટુંબ, મહારાજ તમે ક્યાં ક્યાં ફરી આવ્યા એમ. પછી મહારાજ પાછી બધી પોતાની લીલા પાછી કહે, અહીંથી આ ગામ ગયા, ત્યાં આમ થયું, ને ત્યાંના ભક્તો આવા, પછી અહીં ગયા, બધી વાત કરી. તેથી ગઢપુર વાસીઓના અંતરમાં પ્રેમ રસ ઉભરાણો, અને એ બધા પ્રેમ રસથી ભીંજાઈ ગયા અને આનંદનો કોઈ પાર ન રહ્યો. આ સાથે આ ચોથું પૂર્વ અહીંયા પૂરું કરું છું. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે સાર જ્ઞાન યજ્ઞમાં ચતુર્થ પૂર સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.